નિજ તત્વ પથાવબોધનમ જનતાયાઃ સ્વતયેવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ. નિજ તત્વ પથાવબોધનમ, ભગવત સ્વરૂપ, પોતાનું સ્વરૂપ નિજ તત્વ, એમનો જે તાત્વિક માર્ગ છે, તાત્વિક સ્વરૂપ છે ભગવાનનું, એ જનતાયાઃ સ્વતઃ એવ દુર્ગમમ. સ્વતઃ પોતાની મેળે, દુર્ગમ છે, અગમ છે, ગમ પડે નહીં એવું છે, હાથમાં કંઈ આવે નહીં, સમજાય નહીં એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે એવું સમજીને ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ, નર વિગ્રહ ધારણ કર્યો છે એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. આપણે આગલા પ્રવચનમાં જોયું છે કે ભગવાનનું સ્વરૂપ મન, વાણી, બુદ્ધિ, ઇન્દ્રિયો એને અગોચર છે. અગોચર એટલે કોઈ રીતે એને પામી ન શકે. ભગવાન પોતાના દિવ્ય ધામમાં બિરાજમાન છે, એને આપણી આ આંખથી ત્યાં જોઈ શકાય? ગમે એવા તમે હબલ ટેલિસ્કોપ લગાવો, ગમે તેવા સેટેલાઇટ મૂકો, ગોલોકમાં ભગવાન શું કરે છે એ દેખાય? ભગવાન શું વાતો કરે છે, ભગવાન શું બોલે છે, કઈ આપણી ઇન્દ્રિયો પકડી નથી શકતી. તો પછી એ સમજાય જ કેમ એ સ્વરૂપ? કંઈક આમ સામે દેખાય તો પછી એનું વિશ્લેષણ થાય. જે વસ્તુ દેખાય જ નહીં તો એના વિશે શું અભ્યાસ કરવો? અભ્યાસ શું કરો જે દેખાય જ નહીં? સસલાના શિંગડા ઉપર અભ્યાસ કેમ થાય? ગાયના શિંગડા ઉપર થાય, પણ સસલાના શિંગડા ઉપર કેમ અભ્યાસ કરવો ભાઈ? ક્યાંય છાપામાં તેવું આવ્યું નથી બે સસલા બાઈ જાય, બેના શિંગડા ભાંગી ગયા, કારણ કે શિંગડા જ ન હોય. ઘણા વિચારમાં પડ્યા છે સસલો, ચાલો એ કેમ નહીં સંશોધન થતું હોય, સસલું જોયું ન હોય તેવું બને. એટલે ગોચર જોઈએ, ઇન્દ્રિયોને ગોચર, સામે જોઈએ, પ્રત્યક્ષ જોઈએ, હાથ વગવું જોઈએ. એવી કૃપા કરીને જ ભગવાન મનુષ્ય જેવા થાય છે, કે જેથી મનુષ્ય એને સમજી શકે, સેવી શકે, એનું દર્શન કરી શકે, એના સ્વભાવને ઓળખી શકે, એના સ્વરૂપને ઓળખી શકે. સૌ ભગવાન ભગવાન કહે છે, વિશ્વના બધા ધર્મો માનનારા જે છે ભગવાનમાં, એ બધા ભગવાન, પરમાત્મા, ગોડ એ વ્યાખ્યાઓ કરે છે, વિચારે છે, વાતો કહે છે, પણ એક વસ્તુ બહુ સમજવા જેવી છે. અમે જ્યારે ઓસ્ટ્રેલિયા ગયેલા ને ત્યાં પર્થ સિટીમાં હરે કૃષ્ણનું મંદિર ઇસ્કોન, ત્યાં દર્શને ગયા, તો ત્યાંના ભુરિયા સાધુ, ગોરા ફોરેનર, એ બધી આરતી ને બધી પૂજા ને એ બધું કરે. આપણા લોકો હોય એ કરે, અહીંયા હશે આ તમે ધોળી આવશે ને અહીંયા નથી હોય જ છે, બધી કાંકી બધે જુદી જુદી ફેરવે રાખે, એટલે હોય તો ખરા જ. ઘણા ને પછી તો ભારત ફાવી જાય છે, એટલે અહીંયા જ રહીએ છે. ત્યાં એ બધા એ ધોળીઓ તરત આવ્યો સાધુ, બિલકુલ ભગવા કપડા, આપણી રીત પ્રમાણે દંડવત કરે, પ્રણામ કર્યા, પ્રસાદ આપવાનો હતો તો એટલી બધી આમ જળજારીથી હાથ ધોવડાવ્યા, પ્રસાદ ના બધા આપણે આપણા ભારતી જે રીતે કરતા હોય એ બહુ વિધિસર. પછી બેઠા એટલે પેલું આપણને આશ્ચર્ય થાય ને કે આને વૈરાગ્ય કેમ થયું હશે, અને એને એમ ક્યાંથી થઈ ગયું છે કે આ બધે સાધુ થઈએ. કારણ કે પેલા તો એ પ્રજા તો બધી માંસાહારી છે, અહીંયા તો એ બધું ચાલે નહીં, તો એ લોકોને કેવી રીતે. અને ક્રિશ્ચન છે ને એ આમ બહુ જ ઊંડા છે, બહુ જાહેરમાં બધું કીધા જેવું નહીં, પણ એ બુદ્ધિથી ધર્મનો પ્રચાર ઘૂસી ઘૂસીને જે રીતે થતું હોય છે બહુ વિચિત્ર હોય છે. તમે સારી રીતે પણ એના દેશમાં બહુ પ્રચાર કરો ને તો એને બહુ ગમે નહીં, કે એને એમ છે કે અમે પાછા પડતા જાય છે. હશે હોની રીત પ્રમાણે જે હોય તો. એટલે પૂછ્યું કે ભાઈ, અમે ચોખ્ખું જ પૂછ્યું કે તમને ક્યાંથી આ આ રસ્તો ફાયવો ને ગમ્યો ને આવી ગયા. બહુ સરસ ચક્રી ખાઈ જાય ને એવી એને વાત કરી. એ કે હું સીએ થયેલો છું, નોકરી નહોતી મળતી, કે બુદ્ધુ હતો કે ભૂખે મરતો હતો એવું તો નહોતું, પણ મને જ્યારથી હું સમજણો થયો ત્યારથી, અમે ક્રિશ્ચન જ માનતા હોય ને, ક્રિશ્ચન બાઇબલ વાંચીએ, પાદરીઓને મળીએ બધું, પણ મને એ જે વાત આવે ગોડની, પરમાત્માની વાત આવે, બહુ હજી મને ભૂલાતું નથી. એટલે મને પ્રશ્ન થાય કે આ ગોડ ગોડ કહે છે પણ એ કોણ એમ. એટલે હું આંગળી મૂકીને કહું કે આ ઈસુ એ ગોડ, તો કે નો નો, ઈસુ ગોડ નહી, એ તો સન છે, ભગવાનનો પુત્ર છે, પરમ પિતા છે, એ અલગ છે. તો એ ક્યાં છે? એ તો એ બસ ત્યાં છે, પણ એ કેવા ક્યાં કેમ, તો એ કઈ હાથમાં આવે. આનો પ્રશ્ન તો છે, બરાબર છે ને, એ નહીં ઘણા થતો એટલે નહીં થતો હોય, પણ આને થયું કે એ કોણ એમ તમે મને કહો કે જે આ બધી સૃષ્ટિનો માલિક છે, આ તમે કહો છો પરમ પિતા છે, આપણે બધા એના બાળકો છીએ, એ જ બધી સંભાળ રાખે છે, એ કૃપાળુ છે, બધા સર્જનહાર એ પણ છે, માલિક છે સૃષ્ટિનો, પણ એ કોણ, એ કેવો, આમ મને આમ તમે બતાવો ઇન્ડિકેટ કરીને. તે કે ના, બસ ઇમેજિન. એટલે મને ક્યાંય તૃપ્તિ થાય નહી એમાં. આ ઇસ્કોન મુવમેન્ટના બે સંતો અહીંયા પ્રવચન હતું ને આવેલા, ત્યારે હું એમને સાંભળવા ગયો. એટલે એને તો સીધી એક ને એક બે જેવી વાત કીધી, જે ગોડ છે એ કૃષ્ણ, એ આ મૂર્તિ પધરાવી હતી કે જે કોઈ છે એ ગોડ, ક્રિએટર, ડિસ્ટ્રોયર, જે તમે કયો ઓપરેટર, એ આ કૃષ્ણ. અને પછી એના વિશે એમણે બહુ સરસ વાતો કરી બધી, એમનો કેવી રીતે એમનો કેવી રીતે એમનો બર્થ છે, આ બધી કથા કહી, તેમની બાળ લીલાઓ બધી સાંભળી, કેવી રીતે બધા દુષ્ટોનો સંહાર કર્યો, કેવી રીતે એમણે ધર્મનું સ્થાપન કર્યું, કેવી રીતે અર્જુનની એમણે સહાય કરી, દ્રૌપદીની વાતો આવી, મીરાની વાતો આવી. મને થઈ ગયું બસ હોય, જો ભગવાન હોય ને તો આ કૃષ્ણ જ હોય, બીજો કોઈ ન હોય. એટલે પછી મેં ગીતા ને આ બધું ભાગવત ને એ બધું જે એમનું ઇંગ્લિશમાં હતું એ બધો સ્ટડી કર્યો, અને મને ફીલ થઈ ગયું. અને એટલી તે દિવસે મને પરમ શાંતિ થઈ કે હું જેની ખોજ કરું છું અને આખી દુનિયામાં જેટલા ધર્મો છે એ જે કાંઈ ભગવાન વિશે વાત કરતા છીએ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ નથી એવું મને થઈ ગયું. એટલે પછી હું એમાં ભળ્યો અને પછી હું સાધુ થઈને એમની સેવા પૂજામાં લાગી ગયો છું. આ છે આપણે આ દેશમાં આપણે એટલું ગૌરવ છે કે આપણે ભગવાન કોણ તો આ આંગળી બતાવી શકીએ ને ઈસાઈ વાળા કે ભગવાન ક્યાં આ ન કે એમ બધા ધર્મો ઘણા છે. આપણે તો કહીએ છીએ કે જો આ રામ આ કૃષ્ણ આ સ્વામિનારાયણ આ છે અને છે કઈ ગોઠવી થોડા દીધા છે ગોઠવી તો નથી પેલા. આમાં શું છે કે મુલા પડે તો ટંગડી ઊંચી ગોથું ખવડાવી દીધું તો કે ટાંટિયો તો ઊંચો છે ને હું ક્યાં હેઠો પડ્યો છું. એટલે ઓલે ગોથું ખવડાવી દીધું તો પગ ઊંચો રાખ્યો હું પડી ગયો પણ પગ તો ઊંચો છે ને એમ. એટલે મુલા પડે તો ટંગડી ઊંચી ગમે તેમ તટસ્થપણે જો સમજે વિચારે તો જે ફિલોસોફીમાં ડેપ્થ ઊંડાણ ભારતીયો પાસે છે એવું વિશ્વના કોઈ ધર્મો પાસે નથી. અને એ દેશમાં જર્મનીમાં અમેરિકામાં ઇમર્સન થયા જર્મની અંદર મેક્સ મુલર ને બધા જે કાંઈ તત્વચિંતકો થયા એ તો વિશ્વવિખ્યાત તત્વચિંતકો છે. એરિસ્ટોટલ હોય પ્લેટો હોય સોક્રેટિસ હોય પણ એ ભારતીય તત્વજ્ઞાનને તો સર્વોત્કૃષ્ટ જ માને છે. એટલે જર્મનના વિજ્ઞાનો પેલા તત્વચિંતકો પણ વેદ ઉપનિષદનો તો એટલો બધો જર્મનમાં અભ્યાસ છે જ અત્યારે પણ કદાચ ભારતમાંથી વેદ લુપ્ત થઈ જશે પણ જર્મનીમાંથી નહીં જાય એટલું ત્યાં વેદ ઉપર સંશોધન વિદ્યાભ્યાસ સંસ્કૃત ભાષાનું શિક્ષણ એ બધું ચાલે છે અદ્ભુત રીતે. હવે એ લોકોને કેમ જર્મની વાળાને ફાવી ગયું છે એ ખબર નથી પણ બહુ જ કારણ કે એના વિદ્વાનો જે આગળ થયા એમણે આ ઉપનિષદોને બહુ જ બહુ પ્રશંસા કરી છે. ત્યાં જે મેક્સ મુલર નહીં થયા એ તો રોજ રાત્રે ઉપનિષદ વાંચે પછી તો ઊંઘ આવે ને ઓછી કે ઉપનિષદ મૂકીને સૂવે એટલું ઉપનિષદ પ્રિય. આપણે ઉપનિષદ એ કંઈ જોયું નથી અમે તો વાંચ્યા છે જોયા છે તમારી વાત છે. ખરેખર ઉપનિષદોનો અભ્યાસ એ તો પણ થોડુંક સંસ્કૃત કેવું હોય તો વધારે રસ આવે વિશ્વમાં ન મળે તમને. કારણ કે ઋષિઓની પ્રત્યક્ષ અનુભૂતિની વાણી છે એ ફાંફા મારેલી થોડી છે નવલકથા નથી નોવેલ નથી. સૃષ્ટિના કણ કણનું જ્ઞાન જે ભર્યું હોય સર્જનહાર કેવો છે સૃષ્ટિ કેવી છે સૃષ્ટિ કેમ થાય છે આત્મા શું છે મન શું છે બુદ્ધિ શું છે અદ્ભુત છે. એટલે આપણે બતાવી શકીએ એ ભગવાન કોણ તો કે આ. તો એવી કૃપા કરીને ભગવાન ભારતમાં જન્મ ધારણ કરે છે મનુષ્યનો ત્યારે એમનું સ્વરૂપ સમજવામાં આવે છે. તમારા હાથમાં સફરજન મૂકે પછી એનું વિશ્લેષણ કરતા આવડતું હોય તો તમને ખબર પડે કે ભાઈ સફરજન શું છે. ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે જ એનું સ્વરૂપ રૂપ સ્વરૂપ જોયામાં આવે છે અને એ એવી લીલાઓ કરે છે એવા ચરિત્રો કરે છે એમાં એમનું સ્વરૂપ પ્રગટ થાય છે. રૂપ સામે છે સ્વરૂપાંતરિક છે કે તત્વતઃ એ કેવા છે તો આપણે આગલા પ્રવચનમાં જોયું છે ને કે એ કાળથી પર છે માયાથી પર છે ઇન્દ્રાદિક દેવતાઓથી પર છે બ્રહ્માદિક દેવતાઓથી પર છે એ બધું સમજ્યા છે ને. હા આપણા જેવા દેખાય પણ આપણા જેવા હોતા નથી. મહાપુરુષો કરોડો ભેળા કરો છો પણ ભગવાનની એક અંશ બરાબર કોઈ આવે. મહાપુરુષ એ મહાપુરુષ છે ત્રણ છે આત્મા મહાત્મા અને પરમાત્મા એ ત્રણ ભેદ છે છે ને છે એ ભેદ ક્યાંય મટતા નથી. આત્મા આત્મા જ રહે છે ભલે અહમ બ્રહ્માસ્મી વાત કરે છે તો બ્રહ્મ સાથે તાદાત્મ્ય થાય સર્વત્ર વ્યાપક એવું જે બ્રહ્મ છે એની સાથે તાદાત્મ્ય થાય એટલે અહમ બ્રહ્માસ્મીનો ભાવ આવે એનો કોઈ વાંધો નથી. વિશ્વ સાથે, વિશ્વ ચેતના કોસ્મિક સાથે એમનું લય સધાય, પણ છતાં એ આત્મા છે, પરમાત્મા ક્યારે થઈ શકતો નથી. માની લેવામાં તો કોઈ વાંધો નથી, આપણે પોતે માની લે હું વડાપ્રધાન છું તેમાં આપણે કોઈ ના ન પાડે, લગભગ ગાંડા થઈ જાય ને એમ કે તું કોને વડ્ડો પ્રધાન ગાંડા હોય એને ખબર ને આ બધાને કે છુપી એક હશે ઈષ્ણા વડ્ડો પ્રધાન થઈ જવા, કોઈ ના ન પાડે. પણ એમ માની લેવાથી કઈ વડો પ્રધાન થઈ જવાતું નથી, એમ માની લેવાથી ભગવાન થઈ જવાતું નથી. આત્મા આત્મા જ રહે છે. તમને તો બહુ વિષય તત્વજ્ઞાનનો નથી, પણ એમે ભણ્યા હો, આર્ટ્સમાં હો અને તમે ફિલોસોફી વિષય લીધો હોય અને પછી તમે સત્સંગમાં આવતા હો તો બહુ મજા આવે. પણ હવે એ તો હવે તો બધું વયું ગયું છે, બધું આર્ટ્સમાં તો કોઈ બિચારા ક્યાંય ન હાલે એ જાય છે. અને ભાઈઓ સમજી રાખજો, તમારા બાળકો હશે નહીં તો તમારો માથાનો દુખાવો થવાના છે. જો સત્સંગ સરખો તમે રાખીને ઘરમાં નહીં રાખ્યો હોય અને તમે પરિણા પહેલાં સત્સંગ નહીં પચાવ્યો હોય અને પરિણા પછી તમે તમારા બૈરાવને બહુ ફૂલખણીને જેમ રાખવાની જગ્યાએ સત્સંગમાં લાવવાની ટેવ નહીં પાડી હોય તો પછી જે તમારી પ્રજા થશે એ પ્રજા તમારા માટે માથાનો દુખાવો થશે. પણ એને તમારા ઘરનાને સત્સંગ થયો હશે ત્યાર પછી એક બે વર્ષ સત્સંગ ઘૂંટાયો હશે પછી એને જે સંતાનો થશે એના બ્લડમાં ભળીને એને કંઈક સંસ્કાર આવશે ને એ સત્સંગમાં આવતા એમને ચાલુ રાખશો તો તમારે 50% એને સાચવવા ઓછા પડશે, નહીતર તો તમારે ગોતવા જવા પડશે. ગોતવા જાય એનો વાંધો નહીં, પણ આપણે જેલના કોર્ટના ધક્કા ખવડાવી ખવડાવી છોડિયા કાઢી નાખ. એક બાજુ મમતા છૂટે નહીં, બીજી બાજુ એના એવા ધંધા ને અત્યારે ક્યાં શું શું થાય છે અત્યારે. કારણ કે જે જગ્યાએ સ્કૂલમાંથી પ્રાથમિકમાંથી લઈને છે કોલેજ પૂરું કરે ત્યાં સુધી એને કંઈક સંસ્કાર મળવું જોઈએ એ કોઈ વાત જ નથી ને. ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ આ જ બધું ભણાવવાનું છે, પણ માનવી સંબંધો, નીતિમત્તા, સત્ય, પ્રામાણિકતા, નિર્વ્યસનીપણું, નિરામિષપણું, સંયમ, નિયમ, બ્રહ્મચર્ય, આ એ કઈ વાત જ આવતી નથી ને. માતા પિતાની સેવા કરવી, દેવતાઓની સેવા કરવી, ભગવાનનું નામ જપ કરવું, નામ જપનો આવો પ્રતાપ છે, એવી કોઈ કવિતાઓ કે એવું કઈ છે જ નહીં, કઈ ભણાવવાનું આવતું જ નથી. અને એટલા બધા હવે તો શિક્ષકો જ એટલા રાક્ષસ જેવા થઈ ગયા છે કે એની નજર જ કઈક જુદી જ થઈ ગઈ છે. એ ટ્યુશન રાખે તો પૈસા કરતા બીજું વધારે થઈ ગયું છે. દિન પ્રતિદિન બીજા ક્ષેત્રોમાં ભોપાળા ઓછા પ્રગટ થતા છે, એટલા હવે સ્કૂલ કોલેજોમાં, શાળાઓમાં એમાં થાય છે. જે જગ્યાએથી શીખવાનું હોય, સંસ્કાર લેવાનો હોય ત્યાં જ આવા હોય. ભાઈ તમે માનો કે ન માનો, આપણે મૂર્ખામી કરે છે, ડાયા માણસો મૂર્ખામી કરે છે. આટલું બધું બેહદ આ પતન કેમ થયું? કારણ કે દરેક કાસ્ટના જેનું લેવલ ન હોય એનો ધંધો કરે, 1000 મજામત નો ધંધો કરે, મોચી મોચી નો ધંધો કરે, હરિજન ધંધો કરે, બરાબર છે, એમાં શું ભૂખે મરવાના હતા? એમાં ભલે ડેવલપ કરે, બાટાના શૂટની મોટી દુકાન નાખે, શૂઝની તો અમને ક્યાં ના છે. પણ ઈ ચામડાનો ધંધો કરનારા હોય ઈ શિક્ષક થઈ જાય. આ બધો ખીચડો કર્યો ને એટલે કોઈ ગૌરવ જ ન રહ્યું. આખું હાઇબ્રિડ કેવું થાય પછી? તમે થોડો બાજરો નાખો, થોડો ઘઉં નાખો, થોડો ચણા નાખો, પછી એનો રોટલો બનાવો છે, એ દાંતે તૂટે અને તૂટે તો પેટમાં રે અને પેટમાં રે તો નીકળે. આ બધું એવું છું તમારે. હવે ઓલો શિક્ષક કે ધોતી પહેરી, કોટ પહેરી, બંડી પહેરી, માથે ટોપી મૂકી, તિલક ચાંદલો કે એની વૈષ્ણવી શાખા હોય, બ્રાહ્મણ હોય, શિખાવ સૂત્ર હોય, ભૂદેવ બેઠા હોય, ગમે તેમ હોય તો બ્રાહ્મણને એની બ્રાહ્મણ તરીકે રહેવા દો. એ સંસ્કૃતના 2 શ્લોક બોલે, માતા પિતાના વંદનના, રામ સીતાના વંદનના, હનુમાન ગણપતિના શ્લોક બોલી અને વંદનથી ધીમે ધીમે પ્રાર્થનાથી, હવે પ્રાર્થનાને એલર્જી થઈ ગઈ પછી ક્યાંથી આટલો બધો હલકો સમાજ? અને એક ભાણે ખાતા થઈ ગયા બધા, હવે બધું એક જ કરી નાખો, હવે ઓલાનો સંસ્કાર, આનો સંસ્કાર, બ્રાહ્મણ છે એ હાલ શુદ્ર જેવા આચાર થઈ ગયા બધા. પછી એમાં સંસ્કાર રેડીને કેવો રેડે, અને એમાં મધ્યાહન ભોજન એકારે બેસી જાઓ. આજે કોઈને આ વિચાર નથી. આપણે હવે કહીએ તો અત્યારે ઓર્થોડોક્સ ગણાય કે આ બધું આવું થોડું ચાલે, પણ એ હતું. ટોયમ્બી નામના વિશ્વવિખ્યાત ઇતિહાસવિદે લખ્યું છે કે ભારતની સાથે ઘણી સંસ્કૃતિ વિકાસ પામેલી હતી, પણ એમાંની મોટાભાગની સંસ્કૃતિઓ, રોમ સંસ્કૃતિ આ તે બધી એ ખતમ થઈ ગઈ, અને ભારતની સંસ્કૃતિ ઉપર અનેક વાવાઝોડા આવ્યા છે. હુણના, શકના, યુરોપિયનના, કેટલા જાતના, મુસ્લિમોના કે ઓછા આક્રમણ થયા છે, ઈસાઈઓના બધા આક્રમણો થયા, છતાંય પણ એ જરીક ધીમી પડે પણ પાછી માથું કાઢીને બેઠી થઈ જાય છે. નષ્ટ તો જરાય થઈ નથી, એનું એકે શાસ્ત્ર અમુક ખોયા છે, પણ એના જે સાર ભાગ તો હજી બધા સાચવીને બેઠા છે. એ કેમ? તો એના મૂળ જે સંસ્કૃતિનું પતન ન થયું એનું એક જ કારણ, એક જ કારણ, એક જ કારણ, એક કારણ નહીં ત્રણ કારણ. એમાં પહેલું કારણ ટોયમ્બીએ કીધું, એ ભારતની સંસ્કૃતિની વર્ણાશ્રમ વ્યવસ્થા, બ્રાહ્મણ બ્રાહ્મણ, ક્ષત્રિય ક્ષત્રિય, જે ચાતુર્વર્ણની જે વ્યવસ્થા છે એ લોકો, અને અત્યારે હજી જાળવે છે ને, જેને નથી જાળવવું એ ભલે જાળવે, જાળવનારા તો પડ્યા છે. જ્યાં સુધી એકાદો બ્રાહ્મણનું કપલ આ દેશમાં હશે ત્યાં સુધી સંસ્કૃતિ પાછી રહેવાની, કારણ કે એ વેદ પકડીને બે હીરો ભૂખ્યો મરી જાય પણ વેદ નહીં છોડે. કેટલી આક્રમણો થયા, અત્યારે જીવતા હળગાવી દીધા પણ વેદ નથી મૂક્યા, છોકરા દઈ દીધા છે પણ વેદ નથી આપ્યા. એ વેદ નથી દીધા, ઉપનિષદ નથી દીધા, તેથી ટુંડાઓ આપણે આ બધું આ હાથમાં લઈને બેઠા છે, નહીં તો શું આ હાથમાં આવે. અત્યારે તમે છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા ગ્રંથો છે, વચનામત, શિક્ષાપત્રી, સત્સંગ જીવન, ચરિત્ર ગ્રંથ, એને તમે બધા લુપ્ત કરી નાખો, પછી આ મૂર્તિઓને કોણ ઓળખે? આ કોણ છે? આ પાઘડીવાળું ક્યાંથી આવે? જ્ઞાન જે સંસ્કૃતિના શાસ્ત્રો વયા જાય પછી સમજાવે કોણ? એટલે મહારાજે વચનામૃત કીધું છે કે વાલ્મીકિ રામાયણથી રામચંદ્રના ઉપાસકો એને પોષણ થાય, કૃષ્ણના ઉપાસકો હોય એને ભાગવતથી પોષણ થાય, એમ જેના જે ઈષ્ટદેવ એના ચરિત્રો એના ગ્રંથોથી પોષણ થાય. શાસ્ત્રો બચાવીને બેઠા, વેદ, ઉપનિષદ, ગીતા. એટલે આજે આપણે આ ફરી ફરીને માથું, અને ક્યારે એ બ્રાહ્મણો ભલે એને આજીવિકા સાથે જોડ્યા, પણ બ્રાહ્મણ એટલે વેદ, વેદકાંડ કરે જ. હવે એને આપણે જોડા શીવવામાં નાખ્યો, જોડા શીવવા વાળાને સ્કૂલમાં નાખ્યો, તે એને તો પૈસાથી મતલબ છે ને. ઓઈલો ગમે એવો હતો, પૈસો મળે એ વાત બરાબર છે, પણ શાસ્ત્ર એ શાસ્ત્ર. મમતા હોય, મારા બાપનો ધંધો છે, મારા બાપના શાસ્ત્રો છે, અને અમારાથી બીજું થાય નહીં. અમારાથી બ્રાહ્મણ, અમારાથી બીજું કઈ થાય જ નહીં. એ થોડોક જોડા શીવા બે, એ થોડું હજામત કરવા બે, એ થોડું હેર કટિંગ સલૂન નાખે, અમારાથી આ સિવાય બીજું થાય જ નહીં. એટલે પકડી જ રાખવું પડે. કેટલું સરસ હતું એ. એટલે ટોયમ્બીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ મરી નહીં, વારે વારે માથું કાઢીને બેઠી થઈ છે. એનું એક જ કારણ, એના ત્રણ કારણ મને લાગે છે. એમાં પહેલું કારણ છે ભારતની વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એની જે વર્ણ વ્યવસ્થા છે એ પહેલું કારણ. બીજું કારણ તો કે વર્ણ વ્યવસ્થા. ત્રીજું કારણ તો કે વર્ણ વ્યવસ્થા. બસ આ વર્ણ વ્યવસ્થા છે. બી ગ્રુપ ને ઓ ગ્રુપ ને આ બધા બ્લડ ગ્રુપ છે ને, એ વર્ણ વ્યવસ્થા ઉપર એકદમ લાગુ પડી. એના ઉપર સંશોધન થયા છે, પછી બધું હાઇબ્રિડ થઈને મિક્સઅપ થઈ ગયું, બધું બરાબર છે. નહીતર બધું અમુક ગ્રુપ ના અમુક જ બ્લડ આવે, શોધ જ એમાંથી છે. હવે બધાને એક ભેળું જ કરી નાખ્યું છે. ગીતામાં ભગવાને કીધું ચાતુર્વર્ણ મયા સૃષ્ટા, આ ચાર વર્ણ અર્જુન મેં સર્જન કર્યા છે. ગીતામાં એમ કીધું. બોલો, આપણે જુદે પાટે અજ્યા થોડાક ગયા છે, મારે કેવું છે રહી જાય છે, પણ હવે આ જાણવા જેવું જ છે ને. એટલે પણ હવે કારેલાને અને હારે દૂધીને મિક્સ કરો, પછી કારેલું નો સ્વાદ, દૂધીનો સ્વાદ બે મિક્સ થઈને આવે કે નહીં? ફેરક પડે ને એમાં આપણે બહુ ધ્યાન રાખે. એક ગાય હોય તો એની વાછડી જોતી હોય તો એ દૂધેરો સાંઢ હોય એને ખાસ રાખ્યા હોય, બુલ રાખ્યા હોય, એના થકી જ લે ને, તે તો સરકારી સારા ઓલાદી ગાયો માટે બુલને ખરીદી જ લે છે ને, તો જે તે હાંઢળા લઈ આવતા શું વાંધો છે? તમારે તો ગાય જ જોઈએ છે ને, ચાર પગવાળી ગાય જોઈએ છે? ના, એ તો દૂધેરું ગાયનો વાછડો હોય, એ સાંઢ હોય, પછી એના થકી જે વાછડીઓ કે ગાયો આવે, એ ગાયો અસલ દૂધેરું થાય. એમાં કૂતરાઓમાં આલ્સેશનમાં બધામાં એને નસ્લ જાળવે. તો એ આ પશુ પ્રાણીઓમાં તમે નસ્લની આટલી ચિંતા કરો છો, તો માણસમાં નસ્લની કાંઈ અસર નહીં થતી હોય? એમ જેમ તેને ભેળા કરી દો, એમાંથી જાયતવાન નીકળે? સીધી વાત છે ને. તમે એમાં એક કૂતરાને સારો મેળવવો હોય તો એને સારી ઓલાદના કૂતરા પસંદ કરે છે, સારા ઘોડા જોતા હોય તો એના માટે પણ સારા ઘોડા રાખતા હોય છે, જે તેને નથી ચલાવતા. તો આમાં કેમ ચલાવે છે? લ્યો, આમાં હાવ હાવ છૂટું જ છે ને. એટલું વિજ્ઞાન એમાં વિચારે છે, એ વૈજ્ઞાનિક વાત છે ને, એને કોણ ના પાડશે? એનાથી હજાર ગણું વિજ્ઞાન આમાં છે, પણ છતાં આમાં સાવ છૂટું લ્યો. અને છતાં એવું છૂટું મૂકનારા બધા બુદ્ધિવાળા ગણાય, નહીતર વૈજ્ઞાનિક વાત છે ને. એનો જેમ આખો ગાયો હોય, એને ગાય હોય, ઘોડી હોય, તેના બધા એટલે જાયતવાન કેવા ઘોડાઓ હતા, એ બધા એના ગુણ ઉતરતા ને, કે આ ભાઈ કયા માણેક વર્ણી માણકી, આ તાજણ, આ ફૂલમાળ, આ પટુઈ, આ પીછાઈ, આ ફૂલમાળ, એના ગુણ હોય, તાજણ એના ગુણ હોય, માણકીમાં જે ગુણ હોય ત્યાજણમાં, તાજણમાં હોય માણકી નો હોય, જાયત હોય ને. અરે આ બધા માણસ માટે ચાઇનીઝમાં જે બ્લડમાં ગુણ હોય ઓળખ્યા ઓળખાય? બિહારીના ગુણ ઓછા હોય એની રીતના હોય, પાકિસ્તાનીના પાકિસ્તાનીના હોય, દેશ દેશના જુઓ, નથી ફેર પડતો? એ બધું ભેળું થાય તો કેમ મેળાવે? સમજાય છે ને? આવ સીધી સાધી વાતો છે. તમે એટલે બ્લડના જ ગુણ છે. આ જાપલા તમે જુઓ, જાપાની જ્યુઈસ જુઓ, આખીની આ જ્યુઈસ લોકો આટલા વખતોમાં એને ઓલાદ એમને બચી છે, એને કઈ ભેળસેળ નથી કરી. 2000 વર્ષ સુધી એને જે માર ખાધો છે, હિટલરે કેટલા કાપી નાખ્યા, મારી નાખ્યા, પણ એનો ધર્મ એમ જ રાખ્યું. આખા વિશ્વમાં હાવ કોથળા લઈ લઈને બિચારા ફેર્યા રખડ્યા, પણ એને એનું છોડ્યું નહીં. તો પાછી જમીન પોતાની માતૃભૂમિ લીધી, પાછા બેઠા ત્યાં, પાછું હાચવીને બેઠા, એની ભાષા તો છોડી જ નહીં. હિબ્રુ એટલે હિબ્રુ જ, ભાષા ન છોડી. જો ભાષા ન છોડી એટલે શાસ્ત્ર એના ન જ્ઞાને, કારણ કે એનું બધું જે કમાન્ડ છે એ હિબ્રુમાં છે. હિબ્રુ ભૂલી જાય તો તેનું શાસ્ત્ર વયું જાય, શાસ્ત્ર વયું જાય તો જ્યુઈસ ધર્મ જ વયો જાય. હિબ્રુ તો છોડી જ નહીં, આજે નહીં. આપણે કોઈને તો સંસ્કૃત જાણવું નથી, હિન્દી જાણવી નથી, ગુજરાતી જાણવી નથી, ઇંગ્લિશ લંડન અને ફાકડે ઇંગ્લિશ બોલે એ બધા એમ લાગે બહુ સારું છે, પણ આપણે મરવાના ધંધા કરીએ પછી તો ગુજરાતીના નિષ્ણાતો ગોતવા પડશે, ત્યારે વચરામાં સમજવા. તમે ગમે એમ કરો ને, ટ્રાન્સલેશન કરે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે, એનું આવતું છે લક્ષણ. કોઈ આવે જ નહીં, આ બધું બહુ વિચિત્ર છે. બચાવવા માટે બહુ જ જરૂરી હોય છે ગુજરાતી તો. પણ આજે તમે જ સામે બેઠા છો, એને નરસિંહ મહેતા ને કાવ્યની એક પંક્તિ કયો લ્યો એનો અર્થ સમજાવી દે તો ભણવામાંથી જ ભયું ગયું. તો કેવી રીતે એ મર્મો આ થાય? નહીં તો શું નરસિંહ મહેતાના પદ કઈ ઓછા છે? જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. શું કવિતાઓ, શું એ બધું. એટલે રોક એન્ડ રોલ સાંભળે શું આવે એમાં? ગાયો પાસે વગાડ્યા છે ને રોક એન્ડ રોલ, તો ગાયો દૂધ ચોરી ગઈ છે, દૂધ ઊંચા ચડી જાય, બોલો. આપણા પછી ગુજરાતી વેદ કીર્તનો કોણ સમજવાનું છે, કોણ કીર્તનો ગાવાનું છે? દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા, ને અમે અમેરિકા હતા ને, તે વચનાંત વાંચ્યું તો ઓલો કે વોટ ઇઝ દાદા ખાચર, દાદા ખાચર વોટ ઇઝ, વોટ થિંક, એ કઈ વસ્તુ છે દાદા ખાચર? એટલે વસ્તુ, એને એમ કે કઈ વસ્તુ ઢોલિયો જેમ હોય એવું કઈક દાદા ખાચર નામનો કઈક ઢોલિયો છે, કઈ ખબર ન પડે. હું ખાચરમાં ખુમાણમાં વાળામાં એને શું ખબર પડે? હે, આપણે કાઠિયાવાડી બાપા અમેરિકા રોડ ઉપર હેલો જતો હતો, દરબાર હતા, મોટી મોટી મૂછો આ સુધી વળ ચડે આટલેથી આમ, તો એટલે અમેરિકા વાળા જોઈ રહ્યા, ફાઈન ફાઈન, ઓહ ગીવ મી વન પીસ, આવડું મોટું અહીંથી આમ કરે આટલું નહીં કે દોઢ બે ફૂટ લાંબો થાય વળ ચડાઈને કાઢ્યું, તો આમ કર્યું ગીવ મી વન પીસ, તો કે $1,000 ઓછા માગે જ નહીં દરબાર. કેટલા વખત થી કમાણીનો મોકો આવ્યો હોય, દારૂ લેવાના પૈસા ખૂટ્યા હોય. એક બાપુ એમને દારૂ પીવા તો એમનો કોરો અમેરિકા ગયા, એમ કોરે કોરો પટકાવે, તે ઓલો કે બાપુ આમાં થોડું પાણી નાખતા જાઓ કોરે કોરો, તો કે બોલકુના અમે દરબાર છીએ, દારૂ જોઈએ ને એટલું પાણી તો મોઢામાં આવી જાય. દરબાર છે એટલું તો મોઢામાં આવી જાય, જોઈ ત્યાં નાખવાની વાત શું છે? એટલે ગીવ મી વન પીસ, તો કે $1,000 નો પ્રોબ્લેમ. એ કટકો લીધો હજારનો ડોલર ખિસ્સામાં નાખ્યો, પાઘડી ઊંચી કરી ત્યાંથી વાળ કાઢીને દીધું. એટલે કે ચીટિંગ 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 નથી હાલતો, થા ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન, માલ ગોડાઉનમાં સપ્લાય થાય, એ તો શોરૂમ છે. ચાતુર્વર્ણ મયા સૃષ્ટા ભગવાન ગીતામાં. અને જો તમે વૈષ્ણવો છે, ગીતા તો જેને પ્રિય છે, આરાધ્ય ગ્રંથ કહેવાય, એમ જેમ ઈષ્ટ એક આરાધ્ય હોય, ગ્રંથ પણ એક આરાધ્ય હોય. ગ્રંથ બધા પકડવાના ન હોય, એક પેલા પકડાય પછી એની આજુબાજુ જાળા કરાય. ઘણા તો ભાગવત ની કથા કરે, શિવપુરાણ ની કથા કરે, ને વાલ્મીકી રામાયણ ની કથા, જે કયો કરી દે, એ પૈસા ખરીદનારો કેવાય. અમુક થાય કથા, પછી હાવ એકબીજાને હોય, પછી એનો જેમાં એને નિષ્ઠા હોય અને એનો અભ્યાસ હોય એને એ કરવું જોઈએ ને. દક્ષિણા મળે છે ને તોય સારું, બચાવે તો છે, નહીતર એ કામનું છે. પણ જેને ગીતા તો વૈષ્ણવમાં તો આરાધ્ય ગ્રંથ ગણાય ને, એવા લોકો પાછો આ ચાતુર્વર્ણ મયા સૃષ્ટા ને એની બધી વાત આવે ત્યારે શું કે આ એ કર્મે કરીને ચાર વર્ણ માનવા, ભણાવે તેને શિક્ષક માનવો, સૈનિક જે થયો હોય એને ક્ષત્રિય માનવો, હથિયાર પકડે એને ક્ષત્રિય માનવો, વિદ્યા ભણાવે એને પછી બ્રાહ્મણ માનવો, એટલે આમ બ્રાહ્મણ થઈ જાય રખડતું રખડતું. પાછી ગીતા કે શિક્ષા પદ્ધતિ તમે જોજો, એમાં ભગવાને ગીતામાં ત્યાં કીધું છે શું, બ્રાહ્મણ હોય તેને આમ કરવું. શિક્ષા પદ્ધતિમાં મારા શું કે બ્રાહ્મણ હોય એને વેદાભ્યાસ કરવો, ધીરજવાન થવું, પવિત્ર રહેવું. હ, વૈશ્ય હોય તેને વ્યાજવણ કરવું, કૃષિ ખેતકામ કરવું, એના ક્ષત્રિય હોય તો શૌર્ય ધૈર્ય ગુણે યુક્ત થવું. એમ નથી કીધું કે જે શૂરવીર હોય ધીરજવાર હોય એને ક્ષત્રિય કેવો, એમ કીધું છે? જે બ્રાહ્મણ હોય એને આ ગુણ ધારણ કરી રાખવા, આ ગુણ હોય એને બ્રાહ્મણ કેવો, એવું શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું આ. છતાંય કોઈ માણસ ક્ષત્રિય હોય અને એમાં બ્રાહ્મણ જેવા ગુણ હોય તો એને બ્રાહ્મણ જેવો આદર આપવામાં આપણા દેશે ક્યારેય મના કરી નથી. ઘણી બધી વસ્તુઓ છે પણ આપણે ત્યાં ઘણું છે, અને એ આ બધી ખાસ તો આવી પવિત્રતાને કારણે ભગવાનના અવતાર અહીંયા થાય છે. લો એ ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પોતાનું સ્વરૂપ સમજાય છે, અને એ ભગવાનનું પ્રત્યક્ષ જ્ઞાન આ બધા શાસ્ત્રોમાં છે. પ્રત્યક્ષ ને ભાગવતની અંદર ભગવાનનું પ્રત્યક્ષ કેટલું સ્વરૂપનું વર્ણન હોય. રામાયણ પ્રત્યક્ષ હોય, રામ હોય અને લખાતી હોય, વાલ્મીકિ રામાયણ લખતા હોય, ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરતા અને વ્યાસજી એના લહી હારવાર બેઠા હોય, એ ભાગવત લખતા હોય, ભગવાન સ્વામિનારાયણ એ લીલા કરતા હોય અને એ સામે સંતો એની લીલાનું લેખન થતું હોય, પ્રત્યક્ષ છે, પરોક્ષ વર્ણન નથી, એટલું પ્રત્યક્ષ છે. તો ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે જ એમનું અવતારનું સ્વરૂપ તત્વ જ્ઞાન આ તે બધું સમજામાં આવે છે. એટલે દેખાય ભગવાન આપણા જેવા, પણ આપણા જેવા હોતા નથી. ઇસ્લામમાં તો તમે એમ કહો કે આ ખુદા છે, તમને મારી નાખે. એટલે ભગવાન એટલા ડરી ગયા છે કે ત્યાં જાતા જ નથી, જાતા નથી એવું નથી, પણ એના પ્લેટફોર્મ હોય બસ, એમની રીતે બરાબર છે કે કોઈ ભગવાન આવતા જ નથી ત્યાં, તો પછી કોઈ ચડી બેસે એટલા માટે સ્ટ્રિક્ટલી રહેવું બધું બરાબર સારું, નહીતર ત્યાંય કોઈ ગાંડા થઈ જાય તો એ ઘણા એમ જ કહે છે હું મોહમ્મદ પૈગંબર છું. આ બધાને સુપિરિયર કોમ્પ્લેક્સ તો બહુ હોય જ છે. એટલે એમની સજ્જડતા બંધ છે એ બહુ સારી વાત છે. પણ આપણે ત્યાં ભગવાન આવે છે, આવે છે, લીલા થાય છે, ભગવાનનું સ્વરૂપ પોતે પોતાના લીલાના વિસ્તારથી ઓળખાય છે, દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી, આપણા જેવા નથી ભગવાન સ્વામિનારાયણ. હવે તમે જોજો, 11 વર્ષ ઘરે રહ્યા અયોધ્યા છપૈયા, બરાબર, કેટલા વર્ષ? 11 વર્ષે એમણે ગ્રહ ત્યાગ કરી દીધો. પછી ક્યાં ગયા? ક્યાં ગયા? ક્યાં ગયા? અરે ભયંકર ઘોર ઘોર જંગલ, હિમાલયના ઘોર જંગલોમાં એમણે પ્રયાણ કર્યું. ઉંમર કેવડી? 11 વર્ષનું છોકરું, જ્યાં રાત કે દિવસ છે એની ગમ ન પડે એવા આડબીડ જંગલમાં, કોઈ હોકાયંત્ર નથી, કશું જ નથી, અને એમને દિશ સાંધીને એમને સૂરજ ઉગે કે દેખાય કે એ રીતે ન દેખાય, બસ હલા જવા, જે રાત પડી જાય એવું લાગે તે આરામ કરે. છાતી ફાટી જાય. આ હમણાં થોડા ખોરાક ઓછા મળે તો સિંહ બધા આવી ગયા ગીરના બધા ગામડાઓમાં, મંડા રખડવા, ફાટસર હીટવા, ઉનાન એ બધા લોકો ફફડી જાય છે. એકાદો 2-3 સિંહ આવતા હોય અને તોય માણસને બહુ વતાવે નહીં, પશુઓને વતાવતા હોય. ને 11 વર્ષનું છોકરું, અને જ્યાં મોત ડગલે ને પગલે ગણાય એવા ભયંકર સાપ, ભયંકર અરણા પાડા, ભયંકર સિંહ, ચિત્તા, દીપડા, આખું રાત પડતી હોય ત્યારે ઘોર જાગતું હોય, એમાં સાવ 11 વર્ષનું નાનકડું બાળક ત્યાં બેઠા, કલ્પના કરો. એક જણાના ઘરમાં સાપ નીકળ્યો ને એની પત્નીએ કીધું એના ધણીને, એ સાપ નીકળ્યો, દોડો દોડો, હે ઉભી રે, કોઈક આદમીને બોલાય આવું. ચોરી ભાઈ કે તમે શું છો? એક સેજ આમ કલ્પના તમે કરો, 11 વર્ષનું છોકરું ઘોર જંગલમાં ભયંકર. આપણે આ આખું ગુરુકુળ છે ને એમાં જંગલ નથી, બારે દરવાજા એમને બંધ કરીને તમે 11 વર્ષના છોકરાને મૂકી દો ને તોય ફાટી જાય, ગભરાય કે નહીં? તમે એકલા રહ્યો તો ગભરાવ, આમાં શું કરવું? જમવાનું કઈ નહીં, પાણીનું પીય નહીં, એ કૈલાસ, એ માનસરોવર, એ પુલહાશ્રમ, એ ગંડકી નદી, એક પગે ઉભા રહ્યા ત્યાં જે યોગ્ય તપ કરતા હતા એ બધા જોઈ રહ્યા કે આ કોણ છે, નહીં ખાવાનું, નહીં પીવાનું. અને એમાં પુલાશ્રમ જતા હતા ત્યારે તો પછી આગળ રસ્તો જ દેખાણો નહીં. ભયંકર ધવલગીરી ને બે પહાડો હતા એની ભયંકર ગુફા, એ સિવાય બીજું કાંઈ નહીં. મહારાજ બેઠા આસન વાળો, ક્યાં જવું એનો વિચાર કરે છે. હવે મનુષ્ય ચરિત્ર કરે છે એટલે બેઠા જાવ, ક્યાં જાવ, આગળ તો છે નહીં કાંઈ. કે એકદમ આમ સામે કોઈ પુરુષ આવ્યો, પ્રણામ જોઈ રહ્યા, દેવતા પુરુષ, ભગવાન અજાણ્યા થયા. અહીંયા કોઈ મનુષ્ય પણ ન આવી શકે ત્યાં, તમે કોણ છો, દેવતા લાગો છો. એટલે એમણે કીધું, હું આપને ઓળખું છું, હું મૂર્તિમાન હિમાલય છું. જોજો, આપણે ત્યાં પહાડો પણ સજીવ છે, સજીવ છે. હું મૂર્તિમાન હિમાલય છું. એટલે પાર્વતી કોણ છે, હિમાલયના દીકરી છે. શિવજીના અર્ધાંગના પાર્વતી, પર્વતના દીકરી એટલે પાર્વતી કહેવાય છે. આપણને હિમાલય ભેળો ન થાય એટલે આપણે એમ માનીએ કે હિમાલયમાં આમ છે, એ વાત અલગ છે. આપણને એમ ઘણા ભેળા નથી થતા, શું કરીએ, પણ એટલે નથી, એવું તો નથી જ. હું હિમાલય છું, પ્રભુ આપને રસ્તો, આ સિવાય બીજો કોઈ નથી. પુલાશ્રમ જવું હોય તો તમે એવી જગ્યાએ આવ્યા છો કે આ ગુફામાં જ કરવું પડે, નહીતર પાછું ફરવું પડે. પાછા ફરો તો પુલાશ્રમ જવાશે, પણ હું જાણું છું કે તમારો સ્વભાવ પાછો ફરવાનો નથી. એ એક ડગલું ઉપડ્યું ઉપડ્યું એટલે એ પછી આમ મૂળતા નહીં, હાલો હવે ત્યાં નથી હાલતું તો આમ પાછા વળી એમ નહીં, આમ એટલે આમ જ. આ કે છે નિશ્ચયાત્મક શક્તિ, નિર્ણયાત્મક શક્તિ, એ બધું મેનેજમેન્ટની રીતે પણ સહજાનંદ સ્વામીમાં ગણું છો. નક્કી કર્યું આમ જવું છે તો જવું જ છે, એટલે બેઠા. એટલે કે હવે આ એક જ રસ્તો છે, આ ગુફામાં તમારે પ્રવેશ કરવો, પણ પ્રભુ હું તમને કહું છું ગુફામાં ન જાવ તો સારું, કારણ કે ગુફા ભયંકર છે, અથાહ પાણી છે, અને ઝેરી સાપ કરચલા મગરાઓનો કોઈ પાર નથી, પગ મુકાય એમ જ નથી. એટલે હું વિનંતી કરું છું કે આપ ન જાઓ. જો દેવતા ઓળખી ન શકતા હોય તો પૂરેપૂરા. એટલે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ નામ છે ત્યારે હસ્યા, આપનો ઉપકાર, રસ્તો બતાવ્યો, હું આમાં જ જઈશ. હિમાલયની આંખમાં આંસુ આવી ગયા. હિમાલય કીધું કે મહારાજ તમે ભારત વર્ષના મનુષ્યોને તમારું સ્વરૂપ ઓળખાય કે અમારા જેવા નથી, એટલા માટે તમે આવી ઘોર તપશ્ચર્યા કરો છો, પણ કોણ કેટલા ઓળખશે. આગળ ઘણા અવતારો થયા છે, ઓળખવામાં થાપ ખાઈ જાય છે. આખરે જીવ એ જીવ છે, માણસ છે માણસ છે. મારું માનો પાછા ફરી જા. હસ્યા ત્યારે એટલું કીધું કે બીજા અવતારોમાં કદાચ થાપ ખાઈ ગયા છે ઓળખવામાં, પણ આ વખતે હું મારા એટલા સાધુઓને સાથે લાવ્યો છું કે મારું સ્વરૂપ ઓળખવામાં લોકો ભૂલ નહીં થાય. એને ખબર છે ને, એટલે અત્યારે આપણે આટલા આટલા વાગે એક હોલમાં આટલા જણા સદભાગી લોકો બેસી એક સાધુ આ વાત કરતો હશે એને ખબર છે ને. નથી ભૂલ્યા પ્રભુ, તમે અમારા માટે જે કષ્ટો વેઠ્યા છે એ અમે ભૂલ્યા નથી. બસ ઊભા થયા, ગુફામાં પ્રવેશ કર્યો. અથા પાણી આખી રાત ચાલ્યા ગયા, ટોર્ચ નતી હોય વેળી. રૂવાડા, તમે એનું વર્ણન વાંચો ને તો રૂવાડા બેઠા થઈ જાય. મને તો બેઠા રૂવાડા ત્યારે થઈ ગયા હતા ઓસ્ટ્રેલિયા, પેલા ન્યુઝીલેન્ડ, ત્યાં એ બ્લુ હોલ કે એનું નામ એવું ભૂલી ગયો છું, પણ ત્યાં અમે ગયા હતા અને પહાડ એની વચ્ચેથી નદી નીકળે છે, આખો પહાડ અંદરથી નદી આવે. એટલે અમને કે હવે આમાં ગરવાનું છે, મેં કીધું આમાં, હા જોવા જાવ એમાં જ છે ભાઈ. એમાં ગયા, ઘોર અંધારું, ઠીક છે, પેલો એક ગાઈડ હોય એની ભેળી કઈ ટોર્ચ એની બત્તી ને એવું બધું સાધનો હોય, પણ સાલું દોરડા હોય ક્યાંક, પણ એમ લાગે કે જો છટકી ગયા ને હાડક્યું હાથમાં આવે નહી. એવી ખોયાણ નદીઓ આમ અંદર પડતી હોય, અને આપણો હાથ આમ ન દેખાય, આપણે પોતાનું અસ્તિત્વ નથી એવું મને લાગવા, એટલું અંધકાર. આપણે છે કે નહીં આમ હાથ ફેરવો પડે, ઓગળી તો નથી ગયા ને એમ, ખરેખર એ તો જાવતો જ ખબર પડે. આપણને એમ લાગે કે આ તો ઠીક છે, સાત આઠ દસ જણા છીએ, એકલો હોય તો શું, એકલો હોય તો પાણી વધી જાય નદીનું, એ જીવતો જ છે નો નીકળે. અને ત્યાં જે એની જળચર જળચર સૃષ્ટિ, એ બધા જંતુઓ, એ તમે એના આછા પ્રકાશમાં બધું બતાવે, બહુ પ્રકાશ એ ન ફેંકે કે આ એને ડિસ્ટર્બ નહીં કરવાની, પાછું એ તો એટલી જાળવણી કરે ને. પણ એમ ત્યારે મને એને નીલકંઠ વર્ણી યાદ આવે કે ઓહો, આટલા જણા છે, આટલી સાધન છે, જ્યાં નથી જવાતું ત્યાં પાતળી બોટ પણ છે, માંડ ઊભા રહી શકાય એવી બોટ હોય, એમાં બોટ ચલાવીને એ ઓલો ગાઈડ હોય, એ ધીમે ધીમે આપણને લઈ જાય, પણ એ બોટ આમમ આમમ થતી હોય. ઓલો આપણે કહેતો હોય ડરવાનું નહીં, પણ હા એ તો તમારે માટે થઈ એમ થાય કે એમણે અથાહ દ્રોહ ભગવાન સ્વામિનારાયણ પાર કેમ કર્યો હશે. સવારે પછી નીકળ્યા છે, સ્નાન કર્યું, બેઠા છે, બસ જે કઈ જળ સ્નાન કરી જળ પીને પાછા હાલત, અને પછી પુલાહશ્રમ, એ જ ભરતજી જ્યાં તપ કર્યું એ જ જગ્યાએ જઈને એક પગ ઉભા રહીને તપની શરૂઆત. બસ પવન આવે ને ત્યારે શરીર આમ હલતું, એક બાજુ માં ભક્તિ ને એક બાજુ ધર્મદેવ દિવ્ય રૂપે ખમ્મા ખમ્મા, એના દીકરો આટલું બધું તપ કરતો હોય, આંખમાં આંસુ હોય, પણ હવે એ તો કોઈનું માને જ નહીં, કયો મા બાપ જોઈ શકે. દિવ્ય દેહ બે બાજુમાં રહેતા, પવનથી આ માલે ત્યાં રહેનારા યોગ્યો તો કૌંડ મૂળ ખાતા ત્યાં મળી રહે બધું, આ ખાવા પીવાનું નામ જ નહીં. છેવટે તો એવું તપ આદર્યું હતું, ખાલી જમણા પગના અંગૂઠા ઉપર આખું શરીર હતું, જમણા પગના કેવળ અંગૂઠા ઉપર નીલકંઠ વર્ણી હતા, હાથ ઊંચા હતા, અને પવનથી આખું આમ શરીર આમ ઝંઝાવાત આવે તલે પડતા નતા. ઘણી કથા છે, શરીર કેવું થઈ ગયું હતું, દુબળું નહીં, આ બધી નાડીઓ બહાર દેખાતી, બધી નાડીઓ, એટલું નહીં, કારગાણીઓનું ત્રીજું વચનામૃત, વચનામૃત ઘરે જઈને વાંચી લેજો, સ્વમુખે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમે એવું પછી તપ કર્યું કે અમને કાંઈ વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ લોહી તો નીકળે જ નહીં, હોય તો નીકળે, લોહી નહીં, એક ટીપું શરીરમાં લોહી નહીં, તમે વિચાર કરો કોણ જીવે. આ ઓળખાવા માટે આ આવે છે. આપણે તો હું જે એક જણા કે મારા બ્લડ ડોનેશન કરો છો, કેલો બંદા પાછા ન પડે, આવ્યો પાછો કે આપી આવ્યા તો અરે કમાલ થઈ ગઈ, શું અડધી બોટલ ચડાવી તો બંદો બેભાન થઈ ગયો, ત્રણ બોટલ ચડાવી પછી ભાનવા આવ્યો, ત્યાં દેવા ગયો તો લેવા ગયો તો, એટલે ત્રણ બોટલ પીને આવ્યો ઉલટન, સેજ ઓછું થઈ જાય તો ભાનમાં નથી આવી શકતા, બેભાન થઈ જાય છે, લોહીનું એક ટીપું નહીં. એવી અવસ્થામાં સાત વર્ષ ફેર્યા, મોટરમાં નહોતા ફેર્યા, એક લોહીનું ટીપું નહીં, પાણી પીતા, આ પાણી દેખાતું, એ બધું વર્ણન શાસ્ત્રોમાં છે, ગ્રંથોમાં છે, નાળીઓ બધી ઉગાડી છે, પાણી પીવે પાણી અહીંથી દેખાય. બોલો આવું આવું શરીર હતું. એવા ફરતા ફરતા લોજમાં આવ્યા, લોજમાં એમનો આહાર પછી શું હતો, મીંઢી આવળ. મીંઢી આવળ એટલે સોનામુખી એનું બીજું નામ કહેવાય, દેશી નામ મીંઢી આવળ કહેવાય, સેના લીવ્સ અંગ્રેજીમાં સેના લીવ્સ. મીંઢી આવળનો ગુણ શું છે ખબર છે, પાંચ પાંદડા ખાઈ જાઓ તો ઉઠીને તમારે સવારે પાંચ વાર ઝાઝરું જવું પડે, અવડા અવડા પાંચ પાંદડા તમે ચાવી જાઓ રાતે સૂતી વખતે, સવારે તમારે બાથરૂમ કઈ બાજુ છે જલ્દી ગોતવું પડે. રેચક છે, લેક્સેટિવ છે, જુલાબ કરે છે, એનું ખાસ હોવું જોઈએ. કાયમ ચૂર્ણમાં છે ને, કાયમ ચૂર્ણમાં સોના લીધું છે, વાંચી જોયું, જુલાબ માટે છે એ. કાયમ ચૂર્ણ લ્યો છો ક્યારેક? લેતા રહીજો, બગાડ નીકળી જાય. શેના લીવ્સ? સોનામુખી, મીંઢિયાવળ, એના પાંદડા નાખ્યા હોય છે. બસ થોડું કમસતું હોય તો એ માણસ કોઠી જેવો હોય તો ખખડી જાય, ન્યા જાય. હવે એ મીંઢિયાવળના પાંદડા અને લવિંગિયા મરચા, લવિંગિયા આવડા આવડા જ થાય. એ લવિંગિયા મરચા મને લંડનમાં એક જણા ભેટો થઈ ગયો હતો, એના બે કાર્ડમાં આવી ગયો. કાકો છોડો, પાંદડા નહીં એટલા મરચા, પણ મરચા પાછા આમ ઉભા, આમ અણી આપણા બાજુ, આમ નહીં તો મરચું આમ હોય ને, મરચું આમ હોય, આમ આમ આટલું જ. પાછું કોઈ લાલ ને કોઈ આમ પાકતું હતું, કોઈ પીળું થયું હતું, કોઈ જે લાલ થતું હતું, કોઈ લીલું. મેં કીધું આ શું હોય છે? મરચા, મરચા. ને વળી એક તોડીને સૂંઘ્યું, સૂંઘ્યું ત્યાં મને ગરમી ચડી ગઈ, એટલું તીખું. ખાવાની તો વાત જ મૂકી દો. મેં કીધું આ, મને કે આ તો ખાલી રાખ્યું છે અને અડાઈ નહીં, ખવાય નહીં. મેં કીધું આવું હું કેમ રાખવું જોઈએ? તો કે બસ આ લવિંગિયા મરચા કે જેને તમે અડો તો આંગળીમાંથી તીખાશ ન જાય, આંગળીમાંથી તીખાશ ન જાય. ખાવું તો કેમ? તલના દાણા જેટલું જીભ ઉપર મૂકો તો તમે પાછળ ઘી પી જાવ તો તમને શાંતિ થાય નહીં. એ મરચા વાટવાના, એમાં બેળી મીંઢી આવળ નાખવાની અને એનો આવડો લાડુ બનાવવાનો ગોળો, અને એ ગોળો પ્રેમથી ખાવાનો. આ કોણ ખાઈ દે? એટલે આ હું એક જગ્યાએ વાત કરતો હતો ને, એટલે મને કે ભાઈ એ તો ભગવાન છે એટલે આ ખાઈ શકે. મેં કીધું બસ તો સ્વીકારી લ્યો કે ભગવાન છે, આટલું જ કેવું છે. બસ તમને એમ થઈ જાય છે ને આ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં, શરીરમાં એક ટીપું લોહી નહીં અને મીંઢિયાવળના મરચા ખાવાના, એ સિવાય બીજું કંઈ ખાવું નહીં, એ ભગવાન છે એટલે એને કાંઈ ન થાય. બસ એટલે જ કેવું છે, આ એ જ ઓળખાવાનું છે. અને પોતે જયારે કાગળ લખ્યો રામાનંદ સ્વામી ઉપર, ત્યારે ભક્તચિંતામણે વાંચો ત્યારે લખ્યું છે ને કે આ અત્યારના કળિયુગના અમારા હાડચામ નથી, આ તો સતયુગના છે. કળિયુગમાં આ પ્રમાણે કોઈના દેહ રે, અન્ન સમા પ્રાણ હોય ને કળિયુગમાં, અન્ન જ્યાં સુધી ખાવા પીવાનું ચાલે ત્યાં સુધી જીવે, ખાવા પીવાનું હરખું ન હોય તો માણસ મરી જાય. એ ખાવા પીવાનું જ નથી. એટલે એક વળી મોટો દાઢી જટા ધારા મહંત આવ્યા ને પછી બધા નહીં બોલા ખાવા પીવાનું પડાવે ને ત્રાગુ કરે, આવીને લોજના આશ્રમ આવીને બેઠો, ક્યાં કરનાર? પ્રસાદ પાના, ભોજન કરનાર. એવી ગોકળી વાળીને મોટી ચટાણ, ચીપીઓ બાજુમાં, તુબડું બાજુમાં, ન જોયા ભૂત એવા બધા ભડકાવે એવા પ્રસાદ પાના. સારું આવે જા, જમી લ્યો ચાલો. ને લઈ આવતા રોટલા બધા બનાવતા હોય કે ભિક્ષામાં લાવ્યા હોય, બધું જમાડતા અતિથિયોને. નહીં નહીં, આમ તો મહંત કે સાથ બેઠ કર ભોજન કરેંગે. એને એમ કે મહંત તો શું સારું સારું જમતા છે. એટલે એમ નીલકંઠ વર્ણી કે મહંત કે સાથ બેઠ કર ભોજન કરને જૈસા નહીં, આ ભોજન કર લો. ના ના, હમ તો તુમ્હારે સાથ ભોજન કરેગે, તુમ યહાં કે મન, હમ તુમ્હારે સાથ ભોજન કરેગે. બેસો. નારદ કે વાળો બે ગોળા, હે પતરાવાળા મૂક્યા, એક ગોળો મૂક્યો તો ઓલો તો મોઢામાં પાણી આવી ગયું, લીલા પ્રકારના કોઈ સરસ મજાના લાડુ છે. એટલે મહારાજ કીધીને આટલો જ દેજો, બગાડશે આ લાડુ, બગાડશે ને લુગડા બગાડશે. એ દરેક મૂક્યું. એ મહારાજ તો પ્રેમથી જમવા માંડ્યા, ઓલા ઓમ નમામ ઓમ કરીને વળી આમ ચાટીને મૂક્યો ને રાડ પાડ, ઓ રામજી, ઓ મારું રામજી, ઓ રામજી. મર ગયા, મર ગયા. તુંબડાનું પાણી પીતો જાય ને માથે છાંટતો જાય, પીતો જાય ને માથે છાંટતો જાય. આડો પડી ગયો, મળ્યા ડોળા નીકળવા, આંખમાંથી લોહીની ટસરીઓ ફૂટી ગઈ. મહારાજ મળ્યા હાથ માથે ફેરવા, એ ઘી લઈ આવો, અને ઘી પીવડાવ્યું ત્યારે સ્વસ્થ થયો એ બાવો. ભોજન કરનાય નહીં, ભાગી ગયો. આ ભગવાન પણ છે. એમાં કહેવાનું એ છે કે આપણા જેવા નથી, બસ આપણા જેવા હાડચામ નથી, આ દેખાય તો આપણા જેવા નથી, બસ એ માયામય નથી. કાળને આધીન નથી, માયાને આધીન નથી, કર્મને આધીન નથી, યુગને આધીન નથી, સમયને આધીન નથી. બસ એવું ભગવાનનું સ્વરૂપ. હવે આ આવે નહીં, આવા વિસ્તાર કરે નહીં ત્યાં સુધી સમજાય. પછી આપણે જાણ્યું હતું કે પાદરાના કિલ્લામાંથી મહારાજ અદ્રશ્ય થઈ ગયા, બરાબર છે. પછી આપણે એ પણ સાંભળ્યું હતું ભાઈ એ તો અદ્રશ્ય થઈ જાય, પણ એના સાધુ એની મૂર્તિનું ધ્યાન કરતા કરતા સંતદાસજી ભુજમાં અમીર સરોવરમાં ડૂબકી મારી બદ્રિકાશ્રમમાં વહી આવ્યા છે નરનારાયણને ત્યાં હિમાલય. ક્યાં ભુજ, ક્યાં હિમાલય. મહારાજ કહે આપણે સંતો કે મહારાજ ઓલા સંતદાસજી નાવા પડ્યા, મહારાજ કે ચિંતા મૂકી દો એ તો ગયા હિમાલય પાર. ક્યાંથી નીકળી જતા હશે ભાઈ, આ ક્યાં વયું જતું હશે. ભગવાનનું શરીર સમજ્યા, પણ જો એને ઉપાસક સંત હવે એ તો ઠીક છે, મારે એનાથી તમને મિરેકલ ભરી વાત એ કરવાની છે કે એ તો સાધુ હતા, તપશ્ચર્યા કરી છે, સાધના કરી છે, એની ભેળા રહ્યા છે, પણ આ જેતલપુરનો ઓલો ડોસો થાય મુસલમાન, મુસલમાન જાતનો મુસલમાન. અને શ્રીજી મહારાજ આમ જેતલપુરથી અમદાવાદ આવે ને માણકી ઘોડી ઉપર ને સાથે પાર્ષદો દરબારો ને એ બધા ઘોડેસવાર ને એ બધા રજવાડી પોશાક ને શ્રીજી મહારાજ સૌની મોર રૂમમાં જુમ્મા માણકી આવે અને પેલો લાંબી કોદાળી લઈને હાઠી હુડે, હાઠીઓ એટલે કપાસના છોડવા હોય ને એને કાઢીને હાઠી હુડી એવું કે એ કોદાળી લાંબી હોય. એમને આ જોયું અને એક નજર મંડાણી નજર છીર થઈ ગઈ, મૂર્તિમાં મન ચોંટી ગયું કે આ કોણ છે. પૂછતા ખબર પડી કે આ સ્વામિનારાયણ છે. એમ આટલું આકર્ષણ, મૂર્તિ અચરજકારી છે, આટલું આકર્ષણ. ચિત્ત લાગ્યું નહીં, ગોતતા ગોતતા આવ્યા મહારાજને ખોળી કાઢ્યા મંદિરમાં. ત્યાં તો આવ્યા હતા ચોકમાં સભા, બેસી ગયા, દર્શન કર્યા, મન પીગળી ગયું, મહારાજને આશ્રિત થયા. પછી ડોસા તાઈને સત્સંગી થયા, વર્તમાન લીધા. મહારાજ કે કીધું ભાઈ તમને તકલીફ બહુ પડશે, તો કે મહારાજ જે થાય તે, પણ મારે હવે તમને મૂકવા નથી. ઓળખી ગયા પછી તો એની જે કનડગત થઈ છે મને લાગે છે કે તમે જાણો છો એ, અને એ આપણી એકવાર એ વાત થઈ છે. પણ છતાંય એને ટૂંકમાં કે પછી એમના કુટુંબીઓ બહુ ઉપાધિ કરી, ઘરમાં પૂરી દીધા કે આ તું હિન્દુ વેળા મૂકી દે, આપણા અલ્લાહ અને ભજે બરાબર છે, આ તું ક્યાં નવું પકડી લાવ્યો છે. ઘરમાં પૂરી દીધા, ભૂખ્યો તરસો જાય છે, પછી ભૂખ તો કોઈ હગી થાય નહીં, એની મેળે આવીને પગમાં પડશે અને બધું મૂકી દેશે, ત્યારે એને ખાવા દેશું. ત્રણ દી એમને રહ્યા, ચોથે દિવસે તો ડોસા તાય ઘરમાં આવીને ઓછરીને કરે, બેઠા બેઠા માળા કરે. બોલ્યા કે આ શું થયું, પાછા ઘરમાં ગાંખ્યા, એ કઈ કુળ કપટ કર્યું છે. એટલે થાંભલાની સાથે કસકસાવીને બાંધી દીધા, તો ત્યાંથી નીકળી ધોળકા નીકળ્યા. ધોળકા એટલા ત્યાં તેનો સંબંધી ભાળી ગયો કે ડોસો અહીં ક્યાંથી, એને એના ઘરમાં પૂર્યા, એને ખબર હતી ને, તો ત્યાંથી નીકળી ગયા. તો વળી પાછા બેઠા ત્યાં, વળી પાછા અહીં મૂકી ગયા. તો આ લોકો કે હવે આને પતાવી જ દો, જીવતા દફનાવી દો. ખેતર પોતાના લઈ ગયા, ખાડો ગાળ્યો, એના અમે બેસાડ્યા અને કીધું હજી મૂકી દે. ડોસા તા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહ્યા, ધૂળ વાળી દીધી, માથે ઝાડા ઝાખરા નાખી દીધા, એના નામનો નાઈ નાખો, કારણ કે એ તો બહુ જૂનું બતાવી દેતા. ડોસા તેને ખાડામાં દાટી દીધા, માથે પૂરું જાડા રાખરા, જીવતા એને દફન કરી દીધા ડોસા તાએ. જો આ હિન્દુ ધર્મ અપનાવવાનું આ ફળ, દાટી દીધા જીવતા પૂરું. બધા કે સારું ગયું, ઘરમાંથી ગયું, ઘરે આવ્યું તો ઓસરીને કોરે બેઠા. હવે વિચાર કરો, ઓલા પછી પગમાં પડી ગયા કે આ તો દેવ પુરુષ છે. પછી તેના બાપા એને બહુ સાચવા, તમે નહીં માનો, પણ પછી એના બાપા એને માફી માગી આખા પરિવારે, અને પછી તો અમારા ગુના તમે માફ કરજો, તમે કોઈ દેવતા પુરુષ છો. આ નજરે જોયું આવી રીતે કેમ થાય, ઓલા પછી દાટી ના આવીને ઓલો ઘરે બેઠો બેઠો માળા કરતો હોય, તમે વિચાર તો કરો. કોઈ ન થાય, આપણા ઇસ્લામ ધર્મમાં આવો કોઈ દેખાણો નથી. તું તો ફિરસ્તો કેવો કે તમને શું કેવું. બહુ સાચવા, તમારે જેમ રહેવું રહ્યો, ઘરે રહ્યો, અમને આનંદ થાય છે. એટલે ડોસા બિચારા ઘેરે રહેતા, ડોસા નતા, આમ તો યુવાન હતા, નામ એનું ડોસા હતું, આમ યુવાન હતા. પણ એના બાપને પછી હેત થયું, કુટુંબે બધા સાચવતા હતા ખરેખર, પણ એના બાપને બહુ હેત હતું યાર. પણ શું થઈ ગયું ને, તે છોકરો ઘરે જ નહીં, અદ્રશ્ય થઈ ગયો. એના બાપો ગોતે, એને ખબર આ તો ગમે તે નીકળે, પણ આપણે એને પૂર્યો નથી, આપણે પ્રેમથી સાચવીએ છીએ, બહુ મજાની વાત છે. તે આ ગયો ક્યાં? એટલે એનો બાપો ચારે બાજુ સંબંધીઓમાં બધી આંટા મારે કે મારો ડોસો આવ્યો છે. ડોસો એટલે એને દીકરો જોવાનો, ડોસો જ નામ છે, ફરીથી કહું છું, મારો ડોસો આવ્યો છે. એને બિચારો આંખમાં હાંસીને છોકરાને ગોતે, છોકરો કઈ જડે નહીં ત્યાં. એને એમ થયું કે હવે એના કોઈ સાધુને મળવું, એને ખબર હોય તો વડતાલ આવે ને ગોપાળાનંદ સ્વામીને કહીએ ને, એમને મળો, એમને ખબર હોય. આ બીજા સાધુ કે એમને કઈ નહીં, એમને મળો. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામી પાસે આંખમાં આંસુ આવી ગયા, મારો ડોસો દીકરો સ્વામી હમણાં બે ત્રણ મહિનાથી આ નથી, ગોતી ગોતીને થાક્યો, હું તો રખડી રખડી. ક્યાંય ગયો? અમે એને કાંઈ કંદડ્યો નથી, અદ્રશ્ય થઈ ગયો. સ્વામી કે કાંઈ ચિંતા કરો ભાઈ, બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાસે બેઠો છે, લ્યો હમણાં તપ કરવા ગયો છે, એ નિરાયત આવશે, એની મેળે જયારે મોજ પડશે ત્યારે આવશે. તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ આ બધી વસ્તુ એ નિરાયતે ત્યાં બેઠો છે, એની મેળે આવશે. પછી ત્રણ મહિના થયા છે, ત્રણ મહિના હજી રોકાશે, છ મહિના પૂરા થશે એટલે આવી જાય. અને ત્રણ મહિના પૂરા થયા, છ મહિના પૂરા કરીને પછી આવી જાય. આ કલયુગમાં હજી આ ક્યાં, 200 વર્ષ થયા છે ને મુસલમાન, પણ એ પ્રતાપ શેનો? સહજાનંદ સ્વામીનો, એ મૂર્તિનો, એ સ્વરૂપ સમજવાનું એ છે. હવે એક ખાલી એક વાત કહી દઉં, એટલે પછી જુનાગઢ રહેતા ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ તાકાત ઓછી નથી એમ, ગોપાલાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ તોલે આવે નહીં કોઈ. એ 500 પરમહંસોમાં બે શિરમોળ કહેવાય, બે મોટા થંભ કહેવાય એમ, એ ગોપાલાનંદ સ્વામી, બીજા ગુણાતીતાનંદ સ્વામી, બે થંભ કહેવાય. એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવા બધા હીરા બધા રતન બધા ખેંચાય ખેંચાઈને આવે, ગોપાળાનંદ સ્વામી ગયા પછી મોટાભાગના બધા ત્યાં જ ખેંચાઈને આવી જાય. એ તાકાત જ જુદી છે. એ ડોસા તા ત્યાં રહેતા ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ, પાણીનો ઢેટ ચલાવે, સંતો નાવે, એને પાણી બધું ખેંચી કાઢે, વાસણો બધા માંજીને બધા સાફ કરવાના, એ બધું સેવા પ્રવૃત્તિ કરે પાર્ષદના વેશમાં મુસલમાન. હ, સ્વામીને પણ એના ઉપર હેત, સ્વામી જાણે ને આ કોણ છે ને કેવો છે, જન્મ મુસલમાનનો છે પણ આત્મા થોડો મુસલમાન છે. મુસલમાનોમાં તમે જોવો ને અકબરના નવરત્નોમાં રહીમ રામ રહીમ ખાન ખાના કેવા કૃષ્ણ પ્રેમી, એટલે તમે જુઓ રહીમ છે તો અકબરના દરબારમાં પણ પહોંચેલી વિભૂતિ છે રહીમ ખાન ખાના. એનું સાહિત્ય વાંચો, એના ઉપર રજનીશ ને આચાર્ય ને પણ બોલવું પડ્યું છે. એ કઈ છે, એવો તેવા નથી રહીમ ખાન ખાન, અદભુત છે. એની આખી કથા જુદી છે. એના બાપને કતલ કર્યા પછી જે છોકરો રઝળી ગયો એ રહીમ ખાન ખાના, અદભુત કથા. એ મુસલમાન છે પણ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ ઉપર જ લખ્યું છે. એટલે જે મુસલમાનોમાં પણ જેને કોઈ કૃષ્ણ હાથમાં આવી ગયા છે, કોઈને રામ હાથમાં આવી ગયા છે, એમાં કૃષ્ણ જેને જેને હાથમાં આવ્યા છે મુસલમાનોમાં ગાંડા થઈ ગયા છે. સ્વામી સમજે પછી ક્યાંક જાય તો એ સ્વામી પ્રેમથી ભેળા લે, 200 ભેળા હોય તો સારું, સેવા બહુ કરે. ઉના પધાર્યા, ઉના છે ને ત્યાં મંદિરે ઉતારા કર્યા, પછી રોજના ક્રમ પ્રમાણે પછી 3-4 વાગે બધા નદીએ નાવા જાય. એટલે હરિભક્તો બધા હોય, એટલે ચાલો સંતો આપણે નાવા જાય 4-1 વાગે. એટલે ગુણાતીતાન સાહેબ બધા સંતો તૈયાર થયા, એટલે આ ડોસા થાય તો ઓસરીને કરે બેઠા બેઠા માળા કરતા હતા. એટલે સ્વામી કહેવે એ ભલે અહીંયા રહ્યા, આપણે બધા જઈએ નાવા. એટલે હરિભક્તો કે સારું, ઘણા ગમતું નહોતું કારણ કે સ્વામી તો ડોસા ડોસા કરે, એને હાથ ફેરવે, એનું ધ્યાન રાખે, એને જમવાનું ધ્યાન રાખે, સાધુનું ધ્યાન રાખે, એટલું જ ઓલાનું ધ્યાન રાખે, ઘણા ખટકે ને જાયકનું મુસલમાન, એનું આટલું બધું શું રાખવાનું. પણ સ્વામી તો સમજે છે કે ભાઈ એ કોણ છે, એટલે ઘણા ગમે નહીં. સ્થિતિ વાળો હોય ને હરિભક્ત હોય ને કોઈ ઓળખતા નહીં, એનું સંતો વધારે રાખતા હોય તો એ ઘણા ન ગમે. હું એ જ હરિભગત, અમે નથી હરિભગત, એના ઉપર હરિભક્તિના ઝુમખા ઉગી ગયા છે. આ તો પાછો મુસલમાન એટલે એનું બહુ રાખેલી ઘણા એને ઘટકે ને એમાં કે આ એટલે ઘણા કે આ વાંધો ને સ્વામી અહીં ભલે રહ્યો, આપણે આપણે મંદિરે ભલે બેઠા, આપણે નાવા વૈયા જાય. સ્વામી કે હા ભલે રહ્યા, અહીં ભલે બેઠા, અને આ ખડકે તાળું મારી દો. આપણે તાળું શું બેઠો છે ને, એનું કઈ ધ્યાન નહીં રહે કઈ, એ તમે તાળું મારી દો, એને કઈ ખબર ન હોય કૂતરું બૂતરું આવે કઈ, એનું કઈ, એ તો એની માળા કીરે રાખજો. સારું, તાળું મારીને ચાવી લઈ લો, ભેળી ચાવી વેળે લઈ લીધી. હરિભક્તો નીકળી ગયા, બધા સંતો ગયા, બધા ભજન કરતા કરતા નદીએ મચ્છુંદરીએ પહોંચ્યા. દોસો ત્યાં બેઠો બેઠો નાખ નદીએ મચ્છુંદરી. એટલે હરિભક્ત કે સ્વામી આ ક્યાંથી? તો કે મારે એ જ કેવું છે, તમે તમારા હાથે તાળું માર્યું છે ને. સ્વામી 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 કેમ ડોસો ડોસો કરે છે? આ ડોસો અષ્ટાવરણ પાર છે, હાડચામ જેવો દેખાય પણ હાડચામ જેવો નથી. તમારે જાતે તાળા માર્યા છે, ચાવી તમારા ખિસ્સામાં છે, ડોસો અહીં બેઠો છે. મારે તમને એ ઓથેન્ટિક વાત છે. આ નિષ્કુળાનંદ સ્વામી નું કાવ્ય છે. નિષ્કુળાનંદ સ્વામી કોણ? કે જેને ખાલી ભુજ જવું તો શેખપાટના સુથાર, લાલજી સુથાર, એનું મૂળ નામ, ગામ કયું, કામ શું કરે, સુથારી કામ. મહારાજ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ કે લાલજી સુથાર તો હવે મારે જવું છે. તો કે મહારાજ ના ના તમે રોકાવ. તો કે સારું રોકાવ, તો હું વાતો કરું તું સાંભળ, જો તું જોલું આવે તો હું હુયો જાવ. કબૂલ મહારાજ. અને સુથારી કોઈટમાં બેઠા ને ઓલા એના રંધા ને વાહલા ચલાવે ને ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બેઠા બેઠા વાતો કરે અને લાલજી સુથારીની વાતો સાંભળે. એક દિવસ ની એક રાત, બે દિવસ બે રાત, 18 દિવસ ને 18 રાત આમનમ આ બેઠા આમનમ અને આ વાતું કરી રાખે અને ઓલા એમને વાહલો હાંકી રાખે. વિચાર કરો, નથી ભગવાન થાકતો, નથી ભગત થાકતો. એટલે ભગવાન ને કસોટી નહીં, 18 દિવસ ને 18 રાત વાતું કર્યા જ રાખે ને ઓલો એમને વાતું સાંભળે જ રાખે અને લાકડી કરે. એ તો ઠીક છે, એનું કઈ કામ કરે એટલે આમ પ્રવૃત્તિ એ રહી, આ તો બેઠા બેઠા વાતું જ કરવાની. અને 18 દિન 18 રાત વાતું શું કરવી, પણ કરી કરે ને એને તો શું છે, પણ ભગવાન છે ભાઈ એટલે તો હા. એ જ કેવું છે કે ભગવાન છે, ભગવાન છે, ભગવાન તો કરી શકે. બસ એ જ કેવું છે મારે, એ જ કેવું છે કે આપણા જેવા એ. બસ સદો નિદ્રાય નમઃ જન્મંગલમાં આવે છે ને, સદો નિદ્રાય, સદા ઉત નિદ્રાય, સદાય નિદ્રા રહિત છે એવા સહજાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું. મંત્ર છે સદા ઉત નિદ્રાય નમઃ. 19મી સવાર પડી, ભગવાન સ્વામિનારાયણને થઈ ગયું કે આ લાલજી સુવાનો નથી. મહાભારતના યુદ્ધમાં 18 દિવસ સુધી અર્જુન ઊંઘે નહીં એવો હતો એક, અને આ છે આ નહીં ઊંઘે અને આ મને જવા નહીં દે. યોગ માયાને પ્રેરણા કરી, તું આને હુડે, માયાનો સહારો લેવો પડ્યો. યોગ માયાએ પ્રેરણા કરી, લાલજી સુથાને આમ વરંધો આંકતા કહે આમ જોલું થઈ ગયું. મહારાજ કે લાલજી, તો કે હા મહારાજ જોલું આવી ગયું. તો કે હવે જશું, તો બસ કોઈ વાંધો. તો કે હવે અમારે ભુજ બાજુ જવું છે ને કોઈ ભૂમિઓ જોઈએ છે, તમારા જેવો કોઈ ભૂમિઓ જોઈએ છે. હા મહારાજ, મારા જેવો ગોતી દઈશ. ભાતો ભાતો બધો તૈયાર કરો ને હાલવાનું થયું એટલે નિષ્કુળા લાલજી સુતારે માથે પાઘડી નાખી, બંડીઓ પહેર્યું, કહાબંધી પહેરતા નહીં, જોડા પહેર્યા. મહારાજ કે ભૂમ્યો, તો કે તમે કીધું ને તારા જેવો દેજો, મારા જેવો એક જ હોવ, પ્રભુ ભૂલી ગયા, કોઈ કોઈના જેવો આ સૃષ્ટિમાં નહીં. લાલજી જેવો બીજો લાલજી નો હોય ને કાનજી જેવો બીજો કાનજી નો હોય હોય. આપણે નક્કામાં રાતે 11 વાગ્યા પથારી બે પાંચ જણા બેઠા બેઠા કે ઓલો મનજી છે ને પ્રેમજી જેવો નહીં, તો ન જોઈ ને બેનો બાપ જુદો, માં જુદી, ગામ જુદું, કુળ જુદું હોય જ નહીં ને. હોય એક ટ્વિન્સ હોય તો હરખા નો હોય હોય. મારા લાલજી જેવો તો લાલજી હોય, મારા જેવો બીજો કોણ? તો તમે આવો છો. હા ચાલો, એ ભૌમિયા તરીકે લીધા ને એ તો એ કથા માંડીએ તો અડધો પોણો કલાક તો એની થઈ જાય. આધોય ગામ પહોંચ્યા, હવે આધોય ગામ એ એના સસરાનું ગામ, ત્યાં ગયા અને ત્યાં એ જ વખતે એમના પત્ની ત્યાં પિયર આવેલા, બે છોકરા પિયર આવેલા અને અહીંયા આધોય પહોંચાડ્યા. હવે આ જોવે જ ખરા ને, આ ગામ ક્યાં પહોંચાડી દીધા? ગામને બહાર વડલા નીચે બેઠા ને આમને કીધું કે તમે ભિક્ષા માગી આવો. અરે મહારાજ, કઈક જમવાની વ્યવસ્થા કરી એ બરાબર છે, પણ આ ગામમાં, આ મારું સસરાનું ગામ, અહીંયા હું રોટલા માગવા જાઉં, મારી પાસે ભાથું હતું એ તમે કોક અપાવી દીધું, હવે તમે ખાવાની વાત કરો, ભોજનની વાત કરો, હું અહીંયા માગવા જાઉં, અહીં મને ઓળખી જાય મહારાજ, હું અહીં ઘોડે ચડીને આવ્યો હોઉં અને અહીંયા હું આમ કહું ભિક્ષામ દેહી ભાગવતી એમ કરું, મહારાજ કે તમને ન ઓળખે એવું કરીએ તો તો બહુ મહારાજ, તો સાધુ થઈ જાઓ. આને તૈયાર કહેવાની વાત છે, આમ થાય કોઈ તૈયાર? કેટલો વિતરાગી હશે. અરે તો મહારાજ બહુ મજા આવે. હું રામાનંદ સ્વામી પાસે 3 વાર ગયો તો સાધુ થવા. લાલજી સુતાર કે મહારાજ રામાનંદ સ્વામી એ ગુરુ પાસે હું 3 વાર સાધુ થવા ગયો તો ત્યારે રામાનંદ સ્વામી મને કે એ ટાણું આવશે ને ત્યારે તને અલફી પહેરાવી દેશ. પણ એ કોણ? એ પછી તને ટાણું આવશે ને ત્યારે ભેખ પહેરાવશે. મહારાજ આજ મને ગુરુના વચન યાદ આવે છે, એમણે કીધું હતું ને ટાણું આવશે ત્યારે તને અલફી પહેરાવશે. લ્યો મહારાજ, મારી તો મનછા કેદું નહીં હતી. એક લુગડું ગેરું લાવ્યા કુંભારની ત્યાંથી, એને રંગ્યું. એ પાઘડી પહેલા ની લાલજી સુથારની, એને રંગી, વચમાં ફાંડું પાડ્યું અને અર્ધી આમ લટકાવી, અર્ધી આમ લટકા, આ તો ઓપન થિયેટર, અલ્ફિયાને કહેવાય. એક ટુકડો પાડી એની કોપીન વળાવી દીધી. લ્યો થઈ ગયા સાધુ. પહેલાના જમાનામાં લગભગ તો મુંડન રહેતા એટલે અહીં તો છોલવાનું બહુ ઓછું હતું. પણ લાલજી સુથાર કે મહારાજ આ મૂછુંનું શું કરવું, ત્યારે દરેક મૂછો રાખતા, હવે બધા ક્લીન કરી નાખે છે. તેથી કોઈ આ તો સુવાળું ઉતરાવવા ત્યારે જ મૂછો પડે. આ ઉતરે સુવાળું ન ઉતરે કોઈ મરણ ન થાય ત્યાં સુધી મૂછો ઉતરતી નહીં. એ તો હવે બાદ હો ગયા થઈ ગયા બધા 12 મહિના સુતક. પછી કોઈ હામો મળે એમાં શુભ શુકન ક્યાંથી થાય? કંઈક મરદ મૂછાળ હામો તો મળવો જોઈએ ને. હું તો એમ એટલે કહું કે ક્યારેક જાઓ ને તો અત્યારે કોઈ મૂછાળાના શુકન લેજો, તમે સફળ જ થશો. આ સુવાળું હુવાળું ઉતરાવે હામાં મળે, બોલો. એટલે મહારાજ આ મૂછું ને શું કરવું? મહારાજ કે એ ઉપાય કરી દઈએ હમણાં. લાલજી સુથાર પાસે અગ્નિ પેટાવવા માટે કડું ને ચકમક હતું, એમાં તિખારા જર્યા, કળી જગાવી, ફૂંક મારીને કળી થઈ. મહારાજ અડાડતા જાય ઠારતા જાય, આમ મૂછો બાળી અડાડી અડાડી. મહારાજ કે લ્યો થઈ ગયા સાધુ, આજે તમારું નામ કુળ તજીને નિષ્કુળ થયા, તમારું નામ નિષ્કુળાનંદ સાર. લ્યો જાઓ ભિક્ષા માંગી આવો, પણ બીજે નહીં, સસરા ને ત્યાં જ. હવે મહારાજ મારે કોઈ સસરું સસરું કઈ છે નહીં, હું તો સાધુ નિષ્કુળ થઈ ગયો, પછી ક્યાં વાત? સાહિત્યકારોએ પણ આ પ્રસંગ લખવો પડ્યો છે. બોલબલાય એક ભર્તૃહરિ એવા હતા જે પિંગલા પાસે ભિક્ષા પ્રથમ માગે છે, દે દે મૈયા પિંગલા, ભિક્ષા દે દે મૈયા પિંગલા. અને બીજો ભર્તૃહરિ આ કલયુગમાં એ થયો કે જે સહજાનંદ સ્વામીનો નિષ્કુળાનંદ કે પેલું ભિક્ષાનું પાત્ર એને પોતાના સસરાને ઘેરે એ પોતાની પત્ની પાસે લંબાવ્યું, ભિક્ષામ દેહી ભગવતી. એ ભિક્ષાનો સાદ પાડ્યો એટલે ઓલા તરત એના ડોસી હતા, એમણે કીધું કે ભાઈ રોટલો દઈ દે, કોઈ ભિક્ષુક આવ્યા છે. એટલે એના પત્ની જ આવ્યા, હાથમાં રોટલો લઈને આવ્યા. એ ઓળખી તો જાય ને, ગમે એટલા વેહ કાઢે તો એ તો ઓળખી જ જાય ને, આ તો ઈ છે ઈ. એટલે ઘરવાળી બહાર કે મા આ તો ઈ છે, ઈ એટલે ઈશ્વરનો ઈ, ઈશ્વર માનતા, હવે જે માનતા હોય બાકી ઈ એટલે ઈ ઈશ્વર નો ઈ છે, આ ઈશ્વર છે એમ. હવે તો એ કે મહેશ વાસણ માંજી નાખતો જરાક, અને મહેશ એ પણ બરમુડો પહેરીને એવો ઊંધો કાંઈ વળી ગયો હોય, વગદળ વગદળ કરી. એક જણો એને ઘરવાળીને વળી ધમકાવવા માંડ્યો, મારી 12 રોટલી ફૂલા દડા કરતી ને, ફૂલકા એવા ફૂલાવીને દડા એવા રોટલી બનાય, આવા શું કર્યો ફૂલે ની એવી, મારી બા બનાવી હતી એવી રોટલી બનાવી, ફર્સ્ટ ક્લાસ આમ ફૂલેલા દડા. તો એની ઘરવાળી કે તમારી બા ફૂલાવતા એવા દડા ખાવા છે ને, હા તો તમારા બાપુજી બાંધતા એવા લોટ શીખી જાવ બાંધતા. એ ઓળખી ગયા કે આ તો એ છે ભાઈ. અને પછી એમણે એની માને કીધું કે બા આ તો એ છે, અને આવ્યા ડોસી તો એવા ખીજાયા છે. કથા તો લાંબી છે પણ એમ દિગ્ભવ, બસ આપી દો રોટલા આપી દો, બસ બહુ છે કથા. પછી એમની પત્ની 2 રોટલા આપ્યા છે મહારાજની પાસે મૂક્યા છે. મહારાજને નિષ્કુળાનંદ સાહેબ એક એક રોટલો જીમા આધોય ગામના સસરાની ગામને તાળાને પાડે. મહારાજ કીધું નિષ્કુળાનંદ સ્વામી તો હા તમારે અહીંયા જ રહેવાનું છે, સસરાના ગામમાં જ રહેવાનું છે, ભિક્ષા માગી નિર્વાહ કરવાનો છે. જેમ કહો મહારાજ એ જ છે ને, અત્યારે તો સાધુ થાય ને તો કે તમે આટલું એટલું આપશો તો રહો, નહીતર વિયો જાવ, અહીંયા જ રહેવાનું છે. પણ જો કે અત્યારનો સાધુ છે ને એને કે અહીંયા જ રહેવાનું છે તો હારા મારું, કેમ એને ત્યાં ઘર ના હોય ને ત્યાંથી ભિક્ષા મળતી હોય તો પછી શું? એ તો આ તો વૈરાગી ની કસોટી હતી. આને તો એના ઘર નાના ગામમાં રહેવાનું હોય તો પછી કે એ તો સારું ને, ભગવા પહેર્યા, ગરમીમાં અનુકૂળતા રે, બાકી શું ખાવાનું ખાવાનું મળે, બૈરા બૈરા મળે, પછી એને ત્યાં શું વૈરાગ ને શું લેવા દેવા. અહીંયા તો કસોટી હતી ને. એમ તો તમને બધા ક્યાંક બે જણા સાધુ ભેળા થઈને રહેવા દે તો ગણાય થઈ જાય, નકામા માથાકૂટ છે ધંધામાં. એ વાત નહોતી, એ વૈરાગ્યની વાત હતી. અહીંયા રહેવાનું છે. હા મહારાજ, અહીંયા રહો અને યમદંડ ગ્રંથ લખો. મહારાજ, મેં કાળા અક્ષર કુહાડે માર્યા છો. મહારાજ કે અમને તમે કેવા જાણો છો? મહારાજ તમે ભગવાન છો એટલે તો હું તમારી પાછળ ભેક પહેરીને ફરું છું. બસ માથે હાથ મૂકી જાઓ, બોલશો એ કવિતા ને તાણશો એ અક્ષર થશે, લીટો કરશો એ અક્ષર થઈ જશે, બોલશો એ કવિતા થશે. જાઓ. અને નિષ્કુળાનંદ સ્વામી પહેલો ગ્રંથ લખ્યો એ આમાં છે, અને એ યમદંડ છે, ગરુડ પુરાણ ને આધારિત. અને એ યમદંડ વાંચીને જ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાધુ થઈ ગયા હતા. કેવા જંપુરીના દુઃખ છે, મર્યા પછી યમ શું શું કરે છે એ બધું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી પહેલો ગ્રંથ ત્યાં લખ્યો છે, સસરાના ગામમાં. એ નિષ્કુળાનંદ સ્વામીના બહુ કિંમતી ગ્રંથો છે. એમાંનું મારે એમને કહેવાનું છે, આ તો બહુ આના ઉપર હજી તો પીએચડી કરવાવાળા સંપ્રદાયમાંથી નહીં બહુ નીકળ્યા નથી, મારે તો કંઈ કરવું નથી. બાકી તો આ આ ડોસા ઉપર પીએચડી એક પાસાથી નથી થઈ શકે એમ. આનો ધર્મ એટલો છે કે જો તમે વિસ્તાર કરવા જાઓ તો એ પીએચડીમાં પાર ન પમાય. આમાં જ્ઞાન એટલું છે, આની પાસે વૈરાગ્ય એટલો છે, અને ભક્તિનો તો નહીતર વૈરાગ્ય હોય ને ભક્તિનો મેળ ન ખાય. તપસ્વી હોય ને હેતની વાત આવે પણ એ ગોપીઓની કથા માંડે, પોતે જાણે ગોપી ભાવમાં આવી ગયા, લુખા નથી. પાછો મૂર્તિનું વર્ણન કરે ત્યારે આપણને એમ લાગે કે આનામાં પ્રેમાનંદ સ્વામીનો આવિર્ભાવ થયો છે કે શું થયું છે. એવી એ જ નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં હતા, શ્રીજી મહારાજ ગયા છે, બે બીજું વર્ષ ચાલે છે, અને જેઠ સુધી દસમે શ્રીજી મહારાજે દેહ મૂકેલો, સ્વધામ પધારેલા, એ જેઠ મહિનો નજીક આવ્યો છે. બ્રહ્માનંદ સ્વામી ને હવે એનો સખો અક્ષરાધીશ સ્વામિનારાયણ યાદ આવ્યા છે, મારે હવે જવું છે, એટલે એને થોડી બીમારી ગ્રહણ કરી છે. વડતાલ ગોપાળાનંદ સ્વામીને ખબર મોકલ્યા છે કે સ્વામી મને છેલ્લા દર્શન આપી જાઓ, ચોમાસાનું ટાણું છે. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મારી અવસ્થા થઈ, વરસાદના ટાણા, હું ત્યાં જઈ શકું નહીં, ક્યાં મૂળી ક્યાં વડતાલ. નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે મારા વતી જાઓ, મારા પ્રેમથી જે સ્વામિનારાયણ કહેજો, બ્રહ્માનંદ સ્વામી હવે દેહ મૂકવાના છે એટલે તમે મારા વતી જાઓ. એને તો ખબર છે બધા, આપણે ત્યાં ખજાના છે ને, ગોપાળાનંદ સ્વામી બેઠા બેઠા જાણે કે આને જવું છે હવે એટલે મને બોલાવે છે, પણ મારાથી અવાય એમ નથી, તમે મારા વતી જાઓ. એ નિષ્કુળાનંદ સ્વામીને એના બે ત્રણ સંતો લઈને નીકળ્યા છે. રસ્તામાં જાય છે, મેઘ ચડ્યો છે, એ વાદળીઓ જોવે છે, કીર્તનો બોલે છે ને એમાં એવા એ વાદળી ઘટાવો ને એ જેઠ મહિનો, એને સાંભળ્યો ને એનો સહજાનંદ સ્વામી, અરે બ્રહ્માનંદ સ્વામી વ્યાજ હશે ને હું હજી અહીંયા હું ક્યારે જઈશ, મને ક્યારે, બેભાન થઈને ઢળી પડ્યા. બોલો છે ને પ્રેમનો દરિયો મૂર્છા ખાઈ, લોહીના ડિંદુ આંખમાં આવી ગયા, આખો શરીરે પસેવો વળી ગયો, સાધુઓ બધા પવન નાખે છે, પગ ચાપે છે, કેટલી વાર પછી શુદ્ધિ આવી છે ત્યારે રડતા રડતા બેઠા થયા, વળી પાછા હાલતા થઈને બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા છે, મળ્યા છે સ્વામીના જે સ્વામીને કીધા છે. અને જેઠ સુધી દસમને દિવસે બ્રહ્માનંદ સ્વામીએ દેહ મૂકી મહારાજના ધામમાં ગયા છે. આટલા પ્રેમી ને વિરહી પણ છે. એમણે હરિસ્મૃતિ ગ્રંથમાં છે, આ નિષ્કુળાનંદ કાવ્ય છે ને એમાં હરિસ્મૃતિ ગ્રંથ છે, સાત ચેપ્ટર છે, બધાનો રાગ એક સરખો છે. ઘરમાં ન હોય તો તમે આ કોકને ત્યાંથી લઈ આવજો, નહીતર વસાવજો. પણ ચાતુર્માસમાં ક્યારેક આ પ્રયોગ કરવા જેવો છે કે રોજે એક ચેપ્ટર વાંચું, સાત છે, અઠવાડિયાના સાતે દિવસ એક એક વાર ચાલે. પણ એમણે જે ઉપાડ કર્યો છે ગજબ છે. એમાં છેલ્લું સાતમું ચેપ્ટર છે એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી અચરજકારી છે એનું ઇન શોર્ટ વર્ણન કર્યું છે. આવું જેને સૂજે છે ને એ બીજા નથી સૂજતું, અદભુત. કે મૂર્તિ મૂર્તિમાં જ કંઈક છે. ભગવાન સ્વામિનારાયણ જે સ્વરૂપ ધારણ કરીને મનુષ્ય દેહ સામે બેસતા હતા એ લાગતા હતા માણસ જેવા, પણ એ મૂર્તિમાં જ અચરજ હતું. એટલે ગુણાતીતાને સામે શું કીધું કે આજ તો ચમકનો આખો પહાડ આવ્યો છે. પાશેરનો બશેરનો ચમકનો પાણો હોય તો લોઢું ખેંચાઈ જાય તો ઠીક છે, પણ આ તો આખો ચમકનો પહાડ આવ્યો છે. લોહ ચુંબક આટલું હોય તો સમજે, પણ આખો ગિરનાર હોય એ લોહ ચુંબક હોય તો ક્યાં ક્યાંથી લોઢા તણાય, ક્યાંય ક્યાંથી ટણાય, અમેરિકાને ઢળાઈને ત્યાં વી આવે ને, આખો ગિરનાર લોહ ચુંબકનો પહાડ. એમ આ લોહ ચુંબકનો કે સહજાનંદ ગુણાતીતાન સાહેબ એમની રીતે કહ્યું, આખો લોહ ચુંબકનો પહાડ આજે ધરતી ઉપર આવ્યો છે અને એ સહજાનંદ સ્વામી છે. એ તો અચરજકારી મૂર્તિ, નિષ્કુળાનંદ સ્વામી કે અદભુત અચરજકારી મૂર્તિ છે. એમાં કેવી અચરજ છે ત્યારે એનું વર્ણન કરતા, પણ એ આજે અચરજકારી એ છે કે હું ચશ્મા ભૂલી ગયો છું. અચ્છા પ્રકાશમાં ત્યાં આપણે વાંચી લેતા હોઈએ અને થોડું ઘણું વચનામૃતિ આપણે એક વાંચવાનું, લગભગ વચનામૃતના શબ્દોને આપણે યાદ હોય એટલે વગર ચશ્માએ વાંચેલ બધા એનું લાગે અને બરાબર આવેલું જાય છે, પણ એમાં એકાદ શબ્દ ભૂલી ગયો હું નવો મૂકી દઉં તો કોઈને ખબર પડે નહીં. એટલું તો સત્સંગમાં આવડતું જ હોય ને, કીર્તનની કડી ભૂલી જાય તો જાતા ગાતા ગાતા બનાવી નાખીએ તોય ખબર ન પડે, એટલું તો ખેડાણ હોય જ ને. અલૌકિક મૂર્તિ આજની ધરી ધરમ કુમાર, જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર. અલૌકિક મૂર્તિ આજની, થોડી ધીરે ધીરે રાખજો, આ મારે ચેપ્ટરમાં થોડુંક જ તમને કેવું છે, પછી આજે પૂરું કરવું છે. આપણે એ કેવું છે, નિજ તત્વ પથાવ બોધનમ, આવે નહીં તો એ સ્વરૂપ ક્યારેય સમજવામાં આવતું નથી. દેવતાઓને ન આવે તો આપણને તો આવે નહીં. અલૌકિક મૂર્તિ આજની, વિશેષામાં તમને કઈ નહીં લાગે એ હું તમને પેલા કહું, પણ મારે તમને ઓથેન્ટિક જે છે ને એ વાત કેવી છે, અને જો રસ તમને પીતા આવડતો હોય તો મેદાન મારી જાય, તો હું આખું વાંચું તોય તમે હલો નહીં, પણ મને ખબર છે તમને આખું નહીં ફાવે. એટલે મારે બે ત્રણ વસ્તુ જ આમાં કેવી. અલૌકિક મૂર્તિ આજની ધરી ધારા કુમાર, જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર. એક એક શબ્દમાં મર્મ છે. જોતા નાવે જોડમાં કમ્પેરિઝનમાં આ સમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ. એક એક શબ્દ અર્થ તમે સમજી જાઓ તો તમારી જ મહેરબાની છે. સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ. હવે કોઈ ધરવાનું નથી. સર્વ પરે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. આ તો કોઈ ગાયા જ નથી, મને લાગે નહીં ગાયા હોય કોઈ. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે. એક એક શબ્દોમાં આ કથા કરીએ બહુ લાંબુ થાય. પ્રબળ પ્રગટ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. આનો આ આ તાલ જોવો તમે, બધી અચરજકારી જ આવશે. પાછળનો બધે શબ્દ અચરજકારી, સામે એનો અર્થ બે ભટકાળ છે સામે. હા અભણ છે અને એના ઉપર ભણેલા પીએચડી કરે. એ જે શબ્દો વાપરે છે ને અમને હજી ઘણા નથી જડતા. આપણે તો કઈક બે ચોપડી ભીણ્યા છીએ તો હાવ નથી ભીણ્યા તો એનો અર્થ આપણને જ ખબર પડે. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. અકળ અનુપ અમાપ અચરજકારી છે, કોઈ કરે શકે નહીં થાપ અચરજકારી છે. અગમ અતોલ અપાર અચરજકારી છે, નિગમે ન થાય નિર્ધાર અચરજકારી છે. શિવ બ્રહ્મા સરીખા કહે છે અચરજકારી છે, તોય અતિ અપાર રહે છે અચરજકારી છે. પ્રગટ મૂર્તિ નો મહિમાય અચરજકારી છે, સર્વે સુખ તણી સીમાય અચરજકારી છે. મોટ પહરી મૂર્તિની અતિ અચરજકારી છે, કેતા કેવાય નહીં કોઈ વતી અચરજકારી છે. જે જે હરિમૂર્તિ થી થયું, હવે જોજો, જે જે હરિમૂર્તિ થી થયું અચરજકારી છે. ખાલી મૂર્તિ થી શું થયું એ જ સ્વામી ને કેવું છે. મૂર્તિ એટલે આ સ્વરૂપ આવા રૂપ દેખાય ને એટલાથી, બીજું કઈ નહીં. જે જે હરિમૂર્તિ થી થયું અચરજકારી છે તે મેં ન જાય કહ્યું અચરજકારી છે. બહુ બહુ થયા ચમત્કાર અચરજકારી છે તેને કહેતા ના આવે પાર અચરજકારી છે. જે કોઈ કેદી ન સૂણ્યું કાન અચરજકાર. અર્થ તો સમજાય છે ને સીધો સાધો, આમાં 25% ને સમજાય છે, બીજા નથી સમજાતો, કારણ કે આમ જોવે છે. જે કોઈ કેદી ન સૂણ્યું કાન અચરજકારી. સ્વામી કે આટલા યુગો નીકળી ગયા, 27 રામાવતાર, 27 કલયુગ, 27 દ્વાપર, 3 વયા ગયા, એમાં હજી કોઈ દેવતાઓ સૂંઘણું સાંભળ્યું નથી એવું આ મૂર્તિ થી થયું છે. જે કોઈ કેદી ન સૂણ્યું કાન અચરજકારી છે. કારણ કે આગળ કીધું શિવ બ્રહ્મા પણ બધા કે છે કે આ મૂર્તિ અચરજકારી છે. તે તો દેખાડ્યું ભગવાન અચરજકારી છે. હવે સીધું હું તમને લઈ જાઉં એને જે પ્રમાણ તમને મૂકું, એને જે હારી રહ્યા છે ને. સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે, વાત કરી હતી ને હમીર સરોવરમાંથી આમ નીકળ્યા એ સ્વામી પોતે ઓથેન્ટિક લખે છે. સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે, ગયા જળમાં નાવા આપે અચરજકારી છે. દીધી જળમાં ડૂબકી દાસે અચરજકારી છે, નિસર્યા નર નારાયણ પાસે અચરજકારી છે. આ સીધા સાદા શબ્દોથી જે પ્રાસ્થી ચાલે છે તમે જુઓ તો ખરા. આમ 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 હવે તો આ મારે ગઢપણ આવ્યું અને આ બધું વયું ગયું. જો ગયા જળમાં આપે અચરજકારી છે, દીધી જળમાં ડૂબકી દાસે. હાવ સીધું સાધુ, દીધી જળમાં ડૂબકી દાસે અચરજકારી છે, નિસર્યા નર નારાયણ પાસે અચરજકારી છે. હવે ત્યાંથી મારે તમને સીધા લઈ જવા છે, બહુ છે આમાં, પણ ત્યારે મારે તમને લઈ જવા છે આ ડોસાને. આ મુસલમાન નું એને ગપ્પા નથી, એટલે એ પોતાની કલમને બગાડતા નથી, કારણ કે એ કોઈ વેપારી બુદ્ધિ નથી કે કાવ્ય લખી દઉં તો આટલો પુરસ્કાર આપો તો લખી દઉં. એ છાપામાં કઈ નિયમિત કોલમ લખવા વાળો નથી. આ એને ખબર છે યુગ યુગ સુધી આ વંચાવાનું છે. અને એ સહજાનંદ સ્વામીને સામે રાખીને લખે છે, એના કોઈને બાપની હાડી બાય ની લોટ બાજરો પીન રહેતા એવા. એને શું છે ડોસો થાય કે એને ભરપાઈ આપ કરતો હતો, મહેનતાણો આપતો, પેન્શન આપતો હતો, શું કામ લખે પોતાના કલમ બગાડે. જોઈ લખે છે, વળી એક ડોસો યવન અચરજ, યવન એટલે મુસલમાન, એક ડોસો યવન અચરજકારી છે, તેને થયું હરિનું દર્શન અચરજકારી છે. રહી મૂર્તિ અંતર માય અચરજકારી છે, ભૂલો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી છે. દેહભાન ભૂલી ગયો હવે ના, જો જગત જ દેખાતું નથી. લ્યો આ મૂર્તિ કેવી અચરજકારી સ્વામી કે એને ખાલી હરિનું દર્શન કર્યું એટલામાં શું થયું કે ભૂલો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી. એક સેકન્ડ કોઈને ભૂલાય છે કે હું સંદીપ નથી, કે હું હિતેશ નથી, કે હું તમને ભૂલાય છે હું પાર્થ નથી, કે હું સંજય નથી. એક સેકન્ડ ભૂલાય છે, મને નથી ભૂલાતું હું હરિ સ્વરૂપ નથી, ભૂલાય. એક સેકન્ડ કેમ ભૂલાય, સપનામાં આપણે આપણે જ હોઈએ, એમાં બીજા થઈ જાય. આપણે કોઈ દિવસ સ્વપ્ન આવ્યું હું ગધેડો છે ને આટા મારું અને તળાવની પેડ હેલો જો છું હું ગધેડો છું, આવે જ નહીં એમાં આપણે. આપણે હા બહુ હોય, તમને પૂર્વાશ્રમનો લિબાસ દેખાવો તો એ દેખાય, તમે શિક્ષક થઈ ગયા હો એવું કંઈક આવે, એ સ્વપ્નામાં આવે. પણ આપણે ન હોય એવું સ્વપ્નામાં આવે એ ક્ષણ નથી ભૂલાતું. ત્યારે એને દર્શન કર્યું એટલામાં શું થયું કે ભૂલો દેહ દિશે નહીં કાંઈ. હવે એને કોઈ દેખાતું જ નથી, આ લોક દેખાતો નથી સાહેબ. અચરજકારી છે તેને બાપે બાંધ્યો બંધે અચરજકારી છે, રોક્યો ઘરમાં ગાલી સંબંધે અચરજકારી છે, આપા
કમાળ દીધા તાળા અચરજકારી છે, બેઠા બારણે રખવાળા અચરજકારી છે, તેમાંથી દેહ અદ્રશ્ય થઈ અચરજકારી છે, નિશરો બાર ગાવ પર જઈ અચરજકારી છે. બાર ગાવ ધોળકા જે નીકળ્યો સ્વામી કે બાર ગાવ, નિશરો બાર ગાવ પર જઈ અચરજકારી છે, ત્યાં પણ બંધ કર્યો વળી બીજે અચરજકારી છે, ત્યાંથી નિશરી ગયો ત્રીજે અચરજકારી છે, આવરણ એક આડું નવ રહ્યું અચરજકારી છે, ભૌતિક દેહ અભૌતિક થયું અચરજકારી છે, તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, એ સામર્થ્ય ભગવાનમાં અચરજકારી છે. એવી કેટલીક વાતો કરીએ અચરજકારી છે, પ્રગટની મૂર્તિની વૈખરીએ અચરજકારી છે, ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે, બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. આ મૂર્તિ એક લીટી જ વાંચું, બીજું છે હજી બાકી નથી વાંચું. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી. આ ખજાના એટલો તો ઉલેચવાના, મેં કીધું ને મનના મનમાં રહી ગયા, હવે ના ઉલેચ. આના માટે આખી સૂઝ જોઈએ. સૂઝ કરતા હું તમને કહું, આ વાંચે જ બધાય, મારા પછી વાંચે, પણ હું મારો ફાંકો નથી રાખતો. પણ જે શબ્દને જેમ ફેંકવો જોઈએ ને એમ ફેંકો નહીં, ત્યાં સુધી રસ ન આવે. એના ટુકડા કરવા પડે, એ ટુકડા કરીને તમે એને ફેંકો ત્યારે જ એ ગોળીની જેમ વાગે, એ રસ પ્રચુરતા છે. સાહિત્યકારો કે છે ને કાવ્ય લખે પણ કાવ્ય પઠન શક્તિ જુદી છે. સુરેશ દલાલ કે ને કે તમારે કાવ્ય પઠન કરવું હોય મારી પાસે બે પાંચ મહિના ક્લાસ લેવા પડે, તમે સીધે સીધું વાંચ્યા તો એમ ન થાય. રેજો મારી નેણાને આગે આવાની, આવા હરિ તમે રેજો આવાની, આવા રેજો મારા નેણાની આગે તમે આવાની આવા. હવે સાહિત્યકાર હોય ને અકલમઠ હોય ને તમે આપો, રેજો હરિ તમે નેણા આગે આવાને આવા, આવાને આવા રેજો, આવાને આવા. હવે એ કેટલું હલકું થઈ ગયું, આપણે કહીએ તમે હા આવા ને આવા, બે એક જ વસ્તુ છે ને. તમે કોઈને એમ કહો આવો 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 આવો, અને કે આવો 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 આવો. એના મમ્મી એ છોકરાને કીધું કે આવતીકાલે તારો બર્થડે છે, તે તું પેલા તારા દોસ્તાર એટલે ઝઘડ્યો છો, નબોલા કરીને બેઠો છો, એ આપણા કુટુંબ માટે સારું ન કહેવાય, એટલે તું તો હાવ એવો જ છો, પણ આજે તારા એ મિત્રને પણ તું બોલાવીને આપણી ઘરે આમંત્રણ આપ્યા કે જમવા આવે, તું જ આપ્યા, આપણે કોઈને યારે આવું આવું ન રખાય. એટલે બોલો ગયો, એને મમ્મીએ કીધું, એટલે ત્યાં જઈને દોસ્તાને કીધું આજ મારી બર્થડે છે, તારા તાકાત તો ઘરે આવી જોઈએ, જો આમંત્રણ આપીએ કોઈ તાકાત તો આવી જોઈએ. બોલો આવે, વાત તો એની છે, આમંત્રણ જ આપ્યું છે. શબ્દની બહુ છે, અને આ એક વસ્તુ એવી છે કે જે જેટલું સમજે એ એટલો વધારે દુઃખી થાય, જે જેટલો સમજે એટલો વધારે દુઃખી થાય. આજે બધા ખજાના વાંચીએ ત્યારે એમ થાય કે આપણે આ મૂડી તો આમાં આમાં રહી જાય છે, પણ ઘરાકે ક્યાં, ઘરાકે ક્યાં. તો વળી છેક છેક તમે આટલા મળ્યા, અને એક વાત એ છે, તમે એમ કહો કે અત્યારે તમે આમ હાલો હવે અમારે સાંભળવું છે, તમે કરો, અમુક વસ્તુના મૂડ હોય છે. અત્યારે જો આ વસ્તુ ઉપાડી કરી હોય ત્યારે જો તમારા રસ ન હોત હું આ કહી ન શકત, અને એના થોડા ગોઠવણ થાય, એ જયારે એની મેળે ફ્લુઅન્સી થાય ત્યારે આ વસ્તુ આથી જુદી છે. રસ સમજવું ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સામે, અને છતાંય હજી એ તો જે બધું પડ્યું છે તે બધું બહુ પડ્યું છે. એટલે હરિસ્મૃતિ તો બહુ અદભુત છે, આમાં હરિસ્મૃતિ જ હેડિંગવાળો ગ્રંથ છે. ચાતુર્માસમાં એવું હોય તો એક એક ચેપ્ટર વાંચવાનું, અને આ જે ઢાળ આપણે લીધો છે તમે નહીં માનો સાહેબ,
આ ઢાળ મને અત્યારે અહીંયા જ સૂજો, મેં ઉપાડ્યો ને એને બોલાવ્યો ને મેં ગાયો, હવે હું કદાચ ત્યાં જઈને ગાવા જાય તો બીજો નીકળશે, પણ આ જે મને મીઠો લાગ્યો એ મને થઈ ગયું કે મારે આ રેકોર્ડ કરી મારે આ મગજમાં ફિટ કરી લેવો જોઈએ, કારણ કે આ આ આવ્યો જ નથી અત્યાર સુધી, હું તો ઘણી વાર વાંચ્યું છે પણ એ આ તમારા મુખ જોઈને જે ફૂટ્યો. હા વાહ, એ તો મને એમ થઈ ગયું કે આ રાગ તો ગજબ છે, આ રાગમાં કોઈ ગાયું નથી, મેં નથી ગાયું. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિ ધરી ન દર્શે એવી અચરજકારી છે, આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. પછી સ્વામી કહે છે માનો માન મનનું મૂકી અચરજકારી છે, આવું બહુ લખ્યું છે આમાં. આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે, જુઓ અંતર ઊંડું નિરખી અચરજકારી છે. એ નહીં જ વાત છે પણ જો આપણે ટુકડા કરીએ છીએ ને એટલે આમ મને તો રૂવાણા બેઠા થઈ જાય ને, આમ આમને થઈ ગયા વાહ રે વાહ શું બાપો લખ્યો છે. એટલે આવું અદ્ભુત છે એ નિજ તત્વ પથાવ બોધનમ જનતાયાસ્વ. હું તો એક વાત એ છે, ઠીક છે બધા નવા આવે છે આપણને ગમે છે, પણ ઘણીવાર નવાઓને સહજાનંદ સ્વામીની પરિચય ન હોય એટલે આપણે એમને જોતું હોય એ કંઈક આપવું પડે, તમને જોતું હોય એ કરવું પડે, આ બધી બધી વસ્તુ અલગ અલગ વસ્તુ પડે છે. આપણે તો શું છે કોકટેલ કરવું પડે, કોકટેલમાં સમજો ને, નહીં સમજતા કોકટેલમાં સમજો કે નહીં. ભણેલા ગળેલ નહીં બાવો સમજો કોકટેલમાં, સારું કઈ વાંધો નહીં, એની વ્યાખ્યા નથી કરી. એટલે નિજ તત્વ પથાવ બોધનમ જનતા યા સ્વતએવ દુર્ગમ વિતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. એ જયારે નર વિગ્રહ ધરે ત્યારે આવી આવી, હજી એ મૂર્તિ છે એમાં પ્રતાપ છે, હજી તો નિજ તત્વ પથાવ પોતાનું સ્વરૂપ કેવી રીતે એ અહીંયા આવે છે ત્યારે સમજાય છે, એનું આટલું આજે આપણે લીધું છે, હજી આવતી વખતે થોડુંક છે. અને ત્યાર પછી વિધિ શંભુ મુખેર નિગ્રહમ ભવ પાથોધી પરિભ્રમા કુલમ એ આપણે લેશું અને આગળ ઉપર ચાલ્યા જઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.